நமோ அரிஹந்தாணம் நமோ சித்தாணம் நமோ ஆழறியாணம் நமோ வஜ்ராயாணம் நமோ லோயி சவ்வசாஹூணம் அரிஹந்த சித்த சூரி உபாதாய சாது சர்வ அர்த்த கே பிரகாஷி மாங்களிக உபகாரி ஹை தினகௌ ஸ்வரூப ஜான ராக தே பயி ஜோ பக்தி காய கோ நம ஸ்துதி கோ உச்சாரி ஹை தன்ய தன்ய துமஹி சே காஜ சப ஆஜ பய கர ஜோரி பார பார வந்தனா ஹமாரி ஹை மங்கள கல்யாண சுக ஐசோ ஹம சாஹத ஹை மங்கள கல்யாண சுக ஐசோ ஹம சாஹத ஹை ஹோ மேரி ஐசி தஷா ஜைசி தும தாரி ஹை ஹோ மேரி ஐசி தஷா ஜைசி தும தாரி ஹை மோக்ஷ மார்கஸ்ய நேதாரம் பிதாரம் கர்ம பூவ்ருதாம் ஜ்ஞாதாரம் விஸ்வ தத்வானாம் வந்தே தத்குணலப்தை. தத்வா சூத்ர கிரந்த உபர் அப்ரோ ஸ்வாத்யாய சாலி ரயோ சே. பிஜு நாம் மோக் சாஸ்திர ரச்சனா கைரி உமா சுவாமி ஆச்சாரி தேவே அને પ્રથમ સંસ્કૃત ગ્રંથ સૂત્રોના માધ્યમથી આ ગ્રંથની રચના થઈ. પહેલો અધ્યાય ચાલી રહ્યો છે, ઓલમોસ્ટ હવે પહેલો અધ્યાય પૂરો થવા આવ્યો છે. પહેલા અધ્યાયમાં આપણે ઘણા ટાઈમથી એના ઉપર ચર્ચા કરી રહ્યા છે. 33 સૂત્રથી બનેલો પહેલો અધ્યાય છે, જેમાં ઉમા સ્વામી આચાર્ય દેવે અને અનેક ટીકાકારોએ જે જ્ઞાન છે એનું સ્વરૂપ વિસ્તારથી સમજાવ્યું છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ જે મૂળ સૂત્ર ઉમા સ્વામી આચાર્ય દેવે શરૂઆતમાં લખ્યું એનો જ વિસ્તાર આ અધિકારમાં આ અધ્યાયમાં છે. સમ્યક દર્શનની ચર્ચા થઈ અને સમ્યક જ્ઞાનની ચર્ચા ચાલી રહી છે. સમ્યક ચારિત્રની ચર્ચા આગળ અધિકારોમાં આવશે. સમ્યક જ્ઞાનની ચર્ચામાં આપણે સર્વપ્રથમ તો જ્ઞાનની ચર્ચા કરી, પાંચ પ્રકારના જ્ઞાનને પ્રમાણ જ્ઞાન કીધા એની ચર્ચા કરી. એમાં પછી આપણે એની જે પાંચ પર્યાય છે, અવસ્થા છે, કાર્ય છે, દશા છે, એની આપણે ચર્ચા કરી રહ્યા છે. મતિ જ્ઞાનની ચર્ચા, શુદ્ધ જ્ઞાનની ચર્ચા યથાશક્તિ આપણે પૂરી કરી. અવધિ જ્ઞાન, મનપર્યાય જ્ઞાનની પણ ચર્ચા આપણે કરી, એના ભેદ પ્રભેદોની ચર્ચા કરી. કેવળ જ્ઞાનની ચર્ચા આજે આપણે થોડી કરશું અને પછી આગળના સૂત્રોની પણ ચર્ચા કરશું. બેસિકલી 30 નંબરના સૂત્ર સુધીની ચર્ચા આજે પૂરી થશે. પછી 31-32 નો એક વિષય છે અને પછી 33 નંબરના સૂત્રમાં એક બહુ જ સરસ વિષય આવ્યો છે. થોડોક વિષય નહીં, પ્રધાન છે. નયોના ભેદની ચર્ચા આવી છે. નૈગમ આદિ સંગ્રહ વ્યવહાર, જે સાત પ્રકારના નય છે, એની બહુ જ સુંદર ચર્ચા છે. તો એ આપણે ચાલુ કરશું. તો 30 નંબરના સૂત્ર સુધીનો આખો જે વિષય છે, એ વિષયમાં કેવળ જ્ઞાન સુધીની ચર્ચા પૂરી થાય છે. 31 અને 32 નંબરના સૂત્રમાં જે મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અવધિ જ્ઞાનને સમ્યક કીધા હતા આગળ, કારણ કે પ્રમાણ જ્ઞાનની ચર્ચા ચાલતી હતી, સમ્યક જ્ઞાનની ચર્ચા હમણાં સુધી 30 નંબરના સૂત્ર સુધી ચાલતી હતી. 31 અને 32માં એ જ મતિ, શ્રુત અને અવધિ, એ ત્રણ જ્ઞાનને કુમતિ, કુશ્રુત અને કુઅવધિ, કુઅવધિ એટલે વિભંગ જ્ઞાન એમ કહીને એમાં કુપણું એટલે કે મિથ્યાપણું પણ લાગુ પડે છે, એની ચર્ચા એટલે કુમતી શ્રુત અવધિની ચર્ચા 31 અને 32 સૂત્રમાં આવી છે. હું ઘડી ઘડી આ સૂત્રોના નંબર એટલે બોલું છું, કારણ કે એક અધ્યાય પૂરો થાય તો આપણને એ અધ્યાયમાં જેટલા સૂત્ર આવ્યા હોય એનો આખો આપણને એક ફ્લો સમજાવવો જોઈએ કે શું આખો વિષય આ અધ્યાયમાં આવ્યો. જયારે બીજો અધ્યાય ચાલુ થશે ને, તો બીજો અધ્યાય જયારે ચાલુ થશે ને, આપણે એનો સ્વાધ્યાય કરશું, તો એમાં આખો વિષય અલગ છે. ત્રીજા અધ્યાયમાં વિષય આખો અલગ છે. એમ સમજો કે મોક્ષ શાસ્ત્ર એટલે જીન શાસન જૈન ધર્મની ડિક્શનરી છે. કોઈ પણ એવો વિષય નથી કે મોક્ષ શાસ્ત્રમાં ન આવ્યો, અને એના ઉપર આમજી દાદાએ જે ટીકા લખી છે એ તો અદભુત છે. ચાલો તો વધારે ભૂમિકા ન બાંધતા આપણે 30 નંબરના સૂત્ર સુધી આખો વિષય પૂરો કરીએ. થોડીક ચર્ચા આપણે લાસ્ટ ટુ લાસ્ટ સન્ડે લીધી હતી, પણ ત્યારે મિક્સ આપણે જે ક્લાસ હતા એ કમ્બાઈન કર્યા હતા, એટલે આપણે બહુ વિશેષ આપણે ચર્ચા નહોતા કરી શક્યા, સામાન્ય ચર્ચા કરી હતી. હવે વિષય શું છે, કયા નંબરથી લઈને 26 નંબરથી ચાલુ કરીશું, 30 નંબરના સૂત્ર સુધીનો વિષય શું છે, એ વિષયને આપણે બેમાં ડિવાઈડ કરીએ. પહેલા તો એક પહેલો વિષય જે આપણે થોડો લીધો હતો એને આપણે પાછું લેશું. હમણાં પહેલો વિષય આવ્યો હતો કે 5 પ્રકારના જે જ્ઞાન છે એ 5 પ્રકારના જ્ઞાન જે જાણવાનું કાર્ય કરે છે, તો એ જાણવામાં શું આવે છે, કેટલું આવે છે, તો એનો વિષય શું છે. એટલે 5 પ્રકારના જ્ઞાનનો વિષય શું છે એ પહેલો પાઠ છે. 5 પ્રકારના જ્ઞાન એનો વિષય શું, મતિ જ્ઞાન કેટલું જાણે, શું જાણે, અવધિ જ્ઞાન, મન પર્ય જ્ઞાન, કેવળ જ્ઞાન, તો એ જ્ઞાનનો વિષય એ સંબંધી સૂત્ર આચાર્ય દેવે લખ્યા છે. અને બીજું સૂત્ર છે કે આપણે ઘણી વાર વાત લઈએ પણ છે, એનું રિપીટેશન જ છે અહીંયા, કે અધિકથી અધિક કેટલા જ્ઞાન હોઈ શકે જીવને એક સાથે, અને કમ સે કમ કેટલા, એટલે ઓછામાં ઓછા કેટલા અને વધારેમાં વધારે કેટલા જ્ઞાન જીવને હોઈ શકે, એની પણ ચર્ચા બહુ સરસ અહીંયા આવી છે. હવે આપણે પ્રારંભ કરીએ છીએ મતિશ્રુત જ્ઞાનનો જે વિષય છે એની આપણે ચર્ચા ચાલુ કરીએ. 493 નંબરની સ્લાઇડથી આખો વિષય પ્રારંભ થાય છે, એક પછી એક આપણે લેશો. મતિ અને શ્રુત જ્ઞાનનો વિષય શું છે, લાસ્ટ ટાઈમ લાસ્ટ ટુ લાસ્ટ સન્ડે જે આવ્યા હશે એને ખ્યાલ જ હશે. મતિશ્રુત જ્ઞાનનો વિષય શું છે, તો કે અહીંયા લખ્યું છે, જો મતિ જ્ઞાન ઓર શ્રુત જ્ઞાન કા વિષય સંબંધ કુછ ન કી સર્વ પર્યાયો સે યુક્ત જીવ પુદ્ગલ આદિ દ્રવ્યો સે હૈ. એટલે જીવ પુદ્ગલ આદિ દ્રવ્યોની કુછ પર્યાય, અમુક પર્યાયોને જાણે છે, બધી પર્યાયોને નથી જાણતો. કોણ? મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન, બરાબર છે, એ વિષય છે. જો આગળ એમાં એનો ઘણો બધો વિસ્તાર છે, આપણે બહુ તો નહીં જઈએ કારણ કે થઈ ગયું છે, એકવાર આપણે એને રિવાઇઝ કરીએ છીએ. હવે આમાંથી વાત ઘણી બધી આવી હતી કે મતિ શ્રુત જ્ઞાન જીવ પુદ્ગલ આદિ 6 દ્રવ્યોને જાણે છે, બરાબર છે. તો એમાંથી પ્રશ્ન આવ્યો કે જીવ અને પુદ્ગલ, અરે પુદ્ગલને જાણે કોણ? મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન, એ તો સમજાય. કારણ કે મતિ જ્ઞાન કોને કહેવાય? આપણે એની સામાન્ય પરિભાષા શું ભણ્યા હતા કે ઇન્દ્રિય અને મનના નિમિત્તથી થવા વાળા જ્ઞાનને મતિ જ્ઞાન, અને મતિ જ્ઞાનથી જાણેલા પદાર્થને વિશેષ જાણવું એનું નામ શ્રુત જ્ઞાન, બરાબર છે. તો હવે શંકા આશંકા થઈ, શું આશંકા થઈ, શું એક વિકલ્પ ઉત્પન્ન થયો શિષ્યને કે તમે પુદ્ગલને જાણે છે મતિ જ્ઞાન શુદ્ધ જ્ઞાન એ તો સમજાય, બરાબર છે, પણ જીવ ધર્માસ્તિકાય ધર્માસ્તિકાય આકાશ અને કાળ એ કેવા છે? તો કે એ તો અમૂર્તિક છે, એ તો અરૂપી છે, તો એ પદાર્થને કેવી રીતના મતિ જ્ઞાન શુદ્ધ જ્ઞાન જાણે છે? તો એમાં બે આન્સર આવ્યા હતા. કોની વાત કરીએ છીએ? જીવ ધર્માસ્તિકાય ધર્માસ્તિકાય આકાશ અને કાળ. પુદ્ગલને જાણે બરાબર છે, અને પુદ્ગલને પણ જાણે છે, પણ એની અમુક પર્યાયને જાણે છે. એનું મતિશુદ્ધ જ્ઞાન પુદ્ગલ આદિની અમુક પર્યાયોને જાણે છે, સર્વ પર્યાયોને નથી જાણતું. અમુક પર્યાય એટલે કે જ્યાં સ્થૂળ મતિશુદ્ધ જ્ઞાન, જ્યાં સ્થૂળ સ્કંદરૂપ પર્યાયો છે, એ સ્કંદરૂપ પર્યાયને જાણે છે. હવે એમાં પણ કેટલી બધી ભ્રાંતિઓ છે, હવે એના ડિટેલમાં જશું ને તો ઘણું બધું લાંબુ છે. હવે સ્કંદને જાણે છે, હવે જાણવા સાથે શું કરે છે, સમજાય છે? હવે એ જ જાણવું મિથ્યા કેમ થઈ ગયું, સ્કંદને જાણવું મિથ્યા કેમ થઈ ગયું? કારણ કે જાણવા સાથે એમાં શું કરી નાખે છે, તો કે એમાં એકત્વપણું કરે છે, બરાબર છે. સ્કંદને પણ એમ નથી જાણતો કે આ સ્કંદ છે, એમ નથી જાણતો કે આમાં અનંત પરમાણુઓ છે, અને એક જાણે છે, અનેકતામાં એકતાની બુદ્ધિ કરે છે, એ પણ મિથ્યાત્વ છે. એટલે અજ્ઞાનીનું જે પણ જાણવું છે બધું મિથ્યા છે, પરંતુ જાણવાની સામર્થ છે કોની? જ્ઞાની અજ્ઞાની બેવની. શું જાણવાની સામર્થ છે? તો કે મતિશુદ્ધ જ્ઞાનમાં પુદ્ગલ આદિ જીવ આદિ પુદ્ગલ આદિ દ્રવ્યોને જાણવાની સામર્થ છે, અને એની અમુક પર્યાયોને જાણવાની સામર્થ છે, બધી પર્યાયોને જાણવાની સામર્થ નથી, બરાબર છે. આ એક વાત થઈ ગઈ પુદ્ગલ સંબંધી. હવે આમાં લગાડજો અને આનો અભ્યાસ કરજો તો તમને ખ્યાલ આવશે. હવે આપણે આવી જઈએ જીવ ઉપર. તો કે ભાઈ જીવ અને જીવને કેવી રીતના જાણે? જીવ તો અમૂર્તિક છે, જીવ તો અરૂપી છે, એ તો ઇન્દ્રિય ગમ્ય નથી ને. આત્મા ઇન્દ્રિય ગમ્ય નથી ને. ઇન્દ્રિયોથી જણાય અલિંગ ગ્રહણ, કોઈ પણ લિંગોથી તો ગ્રહણ થઈ નથી શકતો, તો આત્માને કેવી રીતના જાણે છે ભાઈ? મતિશુદ્ધ જ્ઞાન, મતિશુદ્ધ જ્ઞાનની વાત કરું છું, હમણાં એને ફોકસમાં રાખજો. તો હવે એનો બહુ સરસ આન્સર આવ્યો, એનો બહુ સરસ આન્સર 497 નંબરની સાઈડ ઉપર આવ્યો કે નિર્વિકલ્પ સ્વસંવેદન જ્ઞાન સમ્યક દર્શન સહિત નિર્વિકલ્પ સ્વસંવેદન પ્રત્યક્ષ અનુભવ પ્રત્યક્ષ. મતિશુદ્ધ જ્ઞાન આત્માને કેવી રીતના જાણે છે? તો કે અનુભવ પ્રત્યક્ષ થાય છે. કેવળ જ્ઞાનની જેમ પ્રદેશ પ્રત્યક્ષ નથી થતો, પોઈન્ટ સમજાય છે? અનુભવ કરી શકે છે એ નિર્વિકલ્પ સ્વસંવેદન જ્ઞાન પ્રગટ કરી શકે છે, એનો અનુભવ કરી શકે છે, એનું વેદન કરી શકે છે, એક રસ એક રૂપ એનો સ્વાદ લઈ શકે છે, એવી મતિ અને શુદ્ધ જ્ઞાનમાં તાકાત છે. પોઈન્ટ સમજાય છે? મતિ શુદ્ધ જ્ઞાનમાં શું સામર્થ્ય છે? તો કે આત્માને જાણવાની સામર્થ્ય છે. તો કે હા, મનના નિમિત્તથી આત્માના વિચાર કરવાની સામર્થ્ય છે, અને મન પામે વિશ્રામ ત્યારે આત્માના અનુભવની સામર્થ્ય છે. બે વાત લેવાની છે. પોઈન્ટ સમજાય છે? મનના નિમિત્તથી આત્માનો વિચાર કરી શકીએ કે નહીં? બોલો કે હું આવો છું, અમૂર્તિક છું, પરદ્રવ્યથી ભિન્ન છું, મારામાં અનંત ગુણો છે, ગુણો છે, હું અકર્તા સ્વભાવી છું, પ્રમાણનો દ્રવ્ય, દ્રષ્ટિનો વિષય, ગુણોનું સ્વરૂપ, ધર્મોનું સ્વરૂપ, શક્તિઓનું સ્વરૂપ. બોલો તો આ આપણે જે કર્ણઇન્દ્રના માધ્યમથી સાંભળીએ છીએ, મન દ્વારા એનો વિચાર થઈ શક્યો કે નહીં? બોલો. કરીએ ન કરીએ વાત અલગ છે, કરવું જોઈએ, કારણ કે મન મળ્યું છે. તો આત્મવિચાર, તત્વ વિચાર, તત્વ નિર્ણયમાં એ મનને લગાડો. આવે છે કે નહીં? બોલો, ખ્યાલ આવે છે? તો ઇન્દ્રિયના માધ્યમથી આત્માનું સ્વરૂપ શબ્દના માધ્યમથી સાંભળ્યું, વાણીના માધ્યમથી સાંભળ્યું, ઇન્દ્રિયના નિમિત્તથી વાંચ્યું, સાંભળ્યું. હવે વાંચ્યું અને સાંભળ્યું એમાં અટકી જશું તો અનુભવ સુધી ક્યારે પહોંચશો? તો વાંચ્યું, સાંભળ્યું, ગ્રહણ કર્યું, પછી એનું અંદરમાં નિર્ધારણ થયું, એનો વિચાર ચાલ્યો કે હા હું આવો છું, હું આવો છું, હું અકર્તા છું, હું બધાની વચ્ચે રહેવા છતાં બધાથી ભિન્ન છું, હું અનાદિ અનંત છું, પોતાના સ્વ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી પોતાનો નિર્ણય વારંવાર કરે, પોતાની ઉર્ધુતા કરે, તે મન દ્વારા, લોજિક દ્વારા, યુક્તિ દ્વારા, સમજાય, તર્ક અનુમાન દ્વારા એ આત્માનો નિર્ણય કરે છે. હવે ત્યાં સુધી નથી મતિશુદ્ધ જ્ઞાનની ક્ષમતા? ના, ત્યાં સુધી નથી. હજી નથી આગળ એક સ્ટેપ. શું એક સ્ટેપ આગળ? શું એક સ્ટેપ આગળ? કે મન દ્વારા જે આત્મા વિચારમાં લીધો, મન દ્વારા જે આત્મા ચિંતનમાં લીધો, વાણી દ્વારા જે સાંભળ્યો, મન દ્વારા જે ચિંતનમાં લીધો, હવે એ જ આત્માનો એકાંતમાં બેસીને, પોઈન્ટ સમજાય છે, એકાગ્રચિત કરીને, સર્વ જગતથી નિરપેક્ષ થઈને, એ મન દ્વારા જે આત્મા ચિંતનમાં લીધો, એ જ આત્માનો મન દ્વારા જે વિકલ્પ થતા હતા એનો પણ અભાવ કરી, એને પણ શાંત કરી, મન પામે વિશ્રામ અને અનુભવ યાકો નામ. તો એ આત્માનો અનુભવ પણ થઈ શકે છે. હવે ઘણા પૂછે કેવો અનુભવ, આત્માનો અનુભવ કેવો હોય, કેવો હોય આત્માનો અનુભવ? સાકર મીઠી હોય, કેવી હોય? બોલો, તમે ચાખો અને જાણો. સમજાય છે? કેવો હોય એ તો અનુભવ ગોચર છે, એ વચન ગોચર. કીધું ને, આત્મા એક અપેક્ષા અવ્યક્ત છે, એક અપેક્ષા વ્યક્ત છે, વક્તવ્ય એનું વ્યક્ત, એનું વાણી દ્વારા વર્ણન થઈ શકે, એક અપેક્ષા ન થઈ શકે. તો કેવા? અનુભવ ગોચર છે. એવો આત્મા અંદરમાં વિદ્યમાન છે, અને એ વિદ્યમાન આત્માનો પોતાનો ઉપયોગ, પોતાની વર્તમાન પર્યાય એમાં અભેદ થઈને એવા આત્માની અનુભૂતિ કરી શકે છે. અનંત જીવો સંયોગોની વચ્ચે, ઉદયોની વચ્ચે, પરિગ્રહ આદિની વચ્ચે, ઘર કુટુંબ આદિની વચ્ચે રહીને, નરક આદિ, તિર્યંશ આદિના જીવોએ, બોલો, સમ્યક્ત લઈને ઉભા થયા કે નહીં? બોલો, અનુભવ લઈને ઉભા થયા કે નહીં? બોલો, સ્વસંવેદન પ્રત્યક્ષ જ્ઞાન લઈને ઉભા થયા કે નહીં? બોલો, ખ્યાલ આવે છે? કોના માધ્યમથી? તો કે મતિશુદ્ધ જ્ઞાનના માધ્યમ, કારણ કે એની સામર્થ્ય છે. બરાબર, આ વાત આવી આત્માની, એટલે જીવની, પુદ્ગલની. અને ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશકાળ, તો કે મન દ્વારા એનો વિચાર થઈ શકે, એ પણ ઇન્દ્રિય ગમ્ય નથી. ધર્માસ્તિકાય તમે જાણી નહીં શકો, કારણ કે ઇન્દ્રિય ગમ્ય નથી, એ અરૂપી પદાર્થ છે. પરંતુ નિર્ણય થઈ શકે છે કે ધર્માસ્તિકાય નામનું એક દ્રવ્ય છે, અધર્માસ્તિકાય નામનું એક દ્રવ્ય છે. લોકમાં છ દ્રવ્ય છે, તો એ છ દ્રવ્યને મતિશુદ્ધ જ્ઞાન જાણી શકે તો કે હા, છ દ્રવ્યનો નિર્ણય કરી શકે હા, છ દ્રવ્ય વચ્ચે ભેદ જ્ઞાન તો કે હા, भले केवल ज्ञान जेम प्रत्यक्ष नथी परंतु ये परोक्ष ज्ञान मन द्वारा ये धर्मास्तिकाय आदि ने पण जाणवामां समर्थ छे। चलो आ चैप्टर पूरु थयुं, मति ज्ञान अने श्रुत ज्ञान नुं चैप्टर पूरु थयुं। हवे आपणे अवधि ज्ञान अने मनपर्य ज्ञान नुं चैप्टर लईए, बराबर छे? पछी केवल ज्ञान नुं लईए अने पछी आपणे थोड़ी चर्चा, केटला ज्ञान एक साथे होय छे अने एनी थोड़ीक आपणे चर्चा करशुं। हवे अवधि ज्ञान उपर आवी जाओ। બધું રિવિઝન છે, આ બધું થઈ ગયું છે, પણ ઘડી ઘડી રિવિઝન એટલે કરીએ છીએ કે એકવાર પાકું થઈ જશે વિશે અવધિ જ્ઞાન। તો એ અવધિ જ્ઞાનની પરિભાષા બધાને ખ્યાલ છે, બરાબર છે? પાંચ ઇન્દ્રિય અને મનના અવલંબન વગર દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની આ બધી કન્ડિશન છે અવધિ જ્ઞાનની છે ના કન્ડિશન બધી દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની મર્યાદા સહિત કન્ડિશન સહિત છે અવધિ જ્ઞાન, ભલે પ્રત્યક્ષ છે અવધિ જ્ઞાન મનપ્રિય જ્ઞાન એક દેશ પ્રત્યક્ષ છે, યાદ છે ને બધું? અવધિ જ્ઞાન મનપર્ય જ્ઞાન એક દેશ પ્રત્યક્ષ છે, કેવળ જ્ઞાન સકલ પ્રત્યક્ષ છે, મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન એક અપેક્ષાએ પરોક્ષ છે અને એક અપેક્ષાએ પ્રત્યક્ષ છે। કઈ અપેક્ષાએ પ્રત્યક્ષ છે? એ કે અનુભવ પ્રત્યક્ષ છે, બસ એ અપેક્ષાએ પ્રત્યક્ષ છે। અધરવાઇઝ મતિ શ્રુત જ્ઞાન 100% કેવું છે તો કે પરોક્ષ છે। હવે પરોક્ષ છે એમાં પણ લોકો એમ સમજે એક પરોક્ષ છે એટલે પરાધીન છે, પરોક્ષ એટલે ઇન્દ્રિયના અધીન છે, એટલે ઇન્દ્રિયથી જ્ઞાન થાય છે, એટલે પૂરેપૂરી સંભાળ કોની રાખે? કેમ? કારણ કે સેનાથી જ્ઞાન થાય છે ભાઈ, કાનથી જ્ઞાન થાય છે, સંભળાય છે, આંખથી દેખાય છે, વિચાર આવે છે કે આપણે કેટલી ઇન્દ્રિયાધીન પરાધીન વૃત્તિ અંદરમાં છે। અભિપ્રાયમાં આપણે બોલીએ છીએ ઇન્દ્રિયથી જ્ઞાન નથી થતું, બધા એમ જ કહેશે જ્ઞાન સેનાથી થાય છે, આંખથી જાણે છે ના, કાનથી સાંભળીએ છીએ ના, બરાબર? બોલવામાં તો એમ જ આવશે પણ અભિપ્રાયમાં તો બરાબર એમ જ બેઠું છે કે આંખથી જાણીએ છીએ અને કાનથી સાંભળીએ છીએ। એટલે આંખનું ધ્યાન રાખો, કાનનું, ઇન્દ્રિયોનું ધ્યાન રાખો, આમ કરો તેમ કરો, આમ કરો તેમ કરો, વોટ એવર, તો શું છે આપણી માન્યતા ગલત છે। કાલે ઉઠીને ઇન્દ્રિય શિથિલ થઈ ગઈ, કોઈ ઇન્દ્રિય કામ કરવાનું બંધ થઈ ગયું તો જ્ઞાન અટકી જશે ને? જ્ઞાનનો અભાવ થઈ જશે ને? જ્ઞાન નષ્ટ થઈ જશે ને? જાણવું બંધ થઈ જશે ને? બોલો જલ્દી, જાણવું બંધ થઈ જશે? તો કે ના, કેમ? કારણ કે જ્ઞાન તો ખરેખર મતિશ્રુત હોય તો પણ એ જ્ઞાન તો ખરેખર જ્ઞાન જ્ઞાનથી થાય છે, ઇન્દ્રિય તો એમાં માત્ર નિમિત્ત છે, એના ઉપર નિમિત્તાનો માત્ર અનુકૂળ હોવાનો આરોપ આવે છે। સમજાય છે? ખ્યાલ આવે છે? તો એ રીતે એટલી સ્વાધીનતા અંદરમાં આપણે બિલ્ટ કરવાની છે, એટલું સ્ટ્રોંગ બનવાનું છે, એટલું આપણું બળ લેવાનું છે કે હું જ્ઞાન સ્વભાવી વિજ્ઞાન ગણ કાલે ઉઠીને ઇન્દ્રિય શિથિલ થઈ। અચ્છા, સિદ્ધ ભગવાનને કેટલી ઇન્દ્રિયા છે અને નિગોદના જીવને કેટલી ઇન્દ્રિયા છે? એકે નહીં, નિગોદના જીવને કે ઇન્દ્રિય નથી, નિગોદના જીવને કેટલી ઇન્દ્રિય છે બોલો? તો એક સ્પર્શ ઇન્દ્રિય છે ને, તો એનું જ્ઞાન ક્યાં છે કે નહીં બોલો? ઇન્દ્રિય નથી તો જ્ઞાન છે કે નહીં બોલો? જાણવું ચાલે છે કે નહીં બોલો? અક્ષરનો અનંત જ્ઞાન છે પણ જ્ઞાનનું પરમન ચાલે છે કે નહીં બોલો? તો કે ચાલે છે। પોઈન્ટ સમજાય છે? એટલે એક આમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ પાઠ પાકો કરવાનો છે, દ્રઢતા લાવવાની છે કે ઇન્દ્રિયથી જ્ઞાન થતું નથી, ઇન્દ્રિય છે એટલે જ્ઞાન થયું એમ નથી, અરે જ્ઞેય છે એટલે જ્ઞાન થયું એમ નથી, જ્ઞાન ઇન્દ્રિય અને જ્ઞેયોને પરાધીન નથી નથી નથી, જ્ઞાન તો સ્વાવલંબન તત્વ છે અને સ્વાવલંબનથી પરમે છે, એને કોઈની અપેક્ષા નથી, એવું નિરપેક્ષ તત્વ, એવું નિરપેક્ષ સ્વરૂપ મારું છે, હું છું, હું જ્ઞાન સ્વભાવી આત્મા છું જે નિરંતર જાણવાનું કામ કરે છે, નિરંતર જાતા સ્વભાવે રહે છે અને નિરંતર જ્ઞાન પ્રણમન ચાલે છે। કેટલી નિરપેક્ષતા આવી ગઈ કો? તો કાલે ઉઠીને ઇન્દ્રિય હોય ન હોય, પાપનો ઉદય આવે, પ્રતિકૂળતા આવે, તત્વનો નિર્ણય હશે, જ્ઞાન સ્વભાવી આત્માનો નિર્ણય હશે। ઇન્દ્રિયો આ જડ ઇન્દ્રિય શરીર પ્રણામને પ્રાપ્ત આ જડ ઇન્દ્રિયોથી ભિન્ન, ખંડ ખંડ રૂપ જ્ઞાનથી ભિન્ન અખંડ આત્માની શ્રદ્ધા હશે તો એ ગમે તેવા ઉદયમાં જીવ પોતાના આત્મબળ, તત્વબળ, તત્વ નિર્ણયથી ઉભો રહી શકશે। એ પાઠ ભણવાનો છે આ મતિ શુદ્ધ જ્ઞાનમાંથી। ખાલીની પરિભાષા ભણી લો, ખાલી અવગ્રહ્ય અવાય ધારણા ને આ ને તે એ બધા ભેદપ્રભેદ ભણી લેશો, એનાથી કામ નહીં થાય। અંદરથી પ્રેક્ટિકલ અભ્યાસ આપણો ચાલવો જોઈએ, એ ગમે તે બારમાં થાય, મારા સુધી કોઈ ઉદય પહોંચતો નથી, જ્ઞાનમાં કોઈ ઉદય આવતો નથી, જ્ઞાન પરાધીન થતું નથી, બરાબર? સમજાયું. હવે અવધિ જ્ઞાન મનપર્યાય જ્ઞાનની વાત કરીએ તો કે અવધિ જ્ઞાન અને મનપર્યાય જ્ઞાન બેઉ સાથે લઈ લઈએ એટલે વિષય આખો પૂરો થઈ જાય. અવધિ જ્ઞાન મનપર્યાય જ્ઞાન એક દેશ પ્રત્યક્ષ બરાબર છે. અવધિ જ્ઞાનના બે પ્રકાર કીધા હતા કયા કયા? ભાવ પ્રત્યય અને ગુણ પ્રત્યય અવધિ જ્ઞાન બરાબર છે. અને પછી આપણે બીજા રીતે પણ એના ભેદ કર્યા હતા ને, સર્વ અવધિ, દેશાવધિ, સર્વ અવધિ ને પરમાવધિ. એ રીતે પણ આપણે અવધિ જ્ઞાનના જાણવાની અપેક્ષાએ, જાણવાની તારતમ્યતાની અપેક્ષાએ આપણે એના ભેદ કર્યા હતા. અને મનપર્યાય જ્ઞાનની પણ આપણે ચર્ચા કરી હતી. હવે અવધિ જ્ઞાન મનપર્યાય જ્ઞાનમાં જે એક સૂક્ષ્મ વિષય આવ્યો છે એ થોડો લેવો છે. આ ભેદ પ્રભેદની વાત તો બધી થઈ ગઈ બરાબર છે. એક તમને એક એનો સિક્વન્સ કહું તો તમને એની સૂક્ષ્મતા સમજાશે, ભેદોની સૂક્ષ્મતા સમજાશે. પાંચ વાક્ય બોલું છું તો એના ભેદોની તમને સૂક્ષ્મતા સમજાશે. કોના ભેદની? અવધિ જ્ઞાનની અને મનપર્યાય જ્ઞાનની બરાબર. ચાર વાક્ય છે કારણ કે બે ભેદ અવધિ જ્ઞાનના અને બે ભેદ મનપર્યાય જ્ઞાન. જો હવે શું કે છે, જે અવધિ જ્ઞાનને ખ્યાલમાં રાખો, પરમાવધિ, પરમાવધિ, સર્વાવધિ એમ જશે ભેદ. ને પછી મનપર્યાય જ્ઞાનના ભેદ કેવી રીતના જશે? મનપર્યાય જ્ઞાનના ભેદ કેવી રીતના જશે? રુજુમતી અને યાદ છે કે નહીં? યાદ છે ને કયા કયા ભેદ? ચાર ભેદ પહેલા બોલો. અને ચાર ભેદની સૂક્ષ્મતા, એકની અપેક્ષાએ બીજો સૂક્ષ્મ, એની અપેક્ષાએ ત્રીજો સૂક્ષ્મ, અને એની અપેક્ષાએ ચોથો સૂક્ષ્મ, એ રીતે લીધું છે આમાં. સમજાય છે? પેલા ચાર ભેદને સિક્વન્સમાં લગાડશો તો એની સૂક્ષ્મતા સમજાશે. ચલો પહેલો ભેદ, પહેલો ભેદ વેરી ગુડ પરમાવધિ, બીજો ભેદ, પહેલો ભેદ પરમાવધિ, બીજો ભેદ સર્વાવધિ, ત્રીજો ભેદ રુજુમતી, અને ચોથો ભેદ વિપુલમતી. આ ચાર નામ થઈ ગયા. હવે જો હવે અવધિ જ્ઞાન છે ને, હવે અવધિ જ્ઞાનનો વિષય શું છે? જનરલ, જનરલ અવધિ જ્ઞાનનો વિષય શું છે? જનરલ નહીં, અવધિ જ્ઞાનનો વિષય રૂપી પદાર્થ, રૂપી પદાર્થને જાણે છે. અવધિ જ્ઞાન અરૂપીને ન જાણી શકે. હવે બધી ઘણી સૂક્ષ્મ વાતો આપણે લઈએ, પહેલા આ એક પૂરું કરીએ. તો કે જે અવધિ જ્ઞાન રૂપી પદાર્થને જાણે છે બરાબર છે. હવે જો પરમાવધિ જ્ઞાન, જેને પરમાવધિ જ્ઞાન છે, જેને પરમાવધિ જ્ઞાન છે એ રૂપી પદાર્થમાં કોને જાણશે? તો કે એનો વિષય. જો સ્લાઇડ નંબર 503 પર આ સિક્વન્સ આપ્યું છે, તમારી સામે સ્લાઇડ હશે તો તમને વધારે સમજાશે. 503 નંબરની સ્લાઇડ ઉપર આ સિક્વન્સ છે. જો જે બધા નામ છે એનો વિષય છે, તો એ વિષયભૂત વસ્તુ શું છે? પરમાવધિનો વિષયભૂત વસ્તુ શું છે? તો કે પુદ્ગલ સ્કંદ છે. સ્કંદ, સ્કંદ એનો વિષય છે. આવ્યું સ્લાઇડ? આવી પુદ્ગલ સ્કંદ એનો વિષય છે. હવે પરમાવધિ થી સૂક્ષ્મ છે સર્વાવધિ. પરમાવધિ પુદ્ગલ સ્કંદ ને જાણશે. કોને સમજાય છે? પ્રત્યક્ષ ને પ્રત્યક્ષ, ઇન્દ્રિય અને મનના અવલંબન વગર પુદ્ગલ સ્કંદ ને જાણે છે. હવે સર્વાવધિ, તો કે સર્વાવધિ ની સૂક્ષ્મતા એટલી, અવધિ જ્ઞાનની માં સર્વાવધિ ની સૂક્ષ્મતા એટલી છે કે એ સ્કંદ માંથી પણ એક પરમાણુ ને જાણવામાં સમર્થ છે. સર્વાવધિ પરમાણુને જાણી લેશે, કર્મોની પ્રકૃતિઓને જાણી લેશે. એની વાત હમણાં લેશું આપણે. કર્મોની પ્રકૃતિને જાણી લે. સમજાય છે? જેના અવધિ જ્ઞાન હોય સામેવાળા જીવની સત્તામાં કયા કર્મો પડ્યા છે, સમજાય છે, એનો કેવો ઉદય આવવાનો છે, શું નહીં, એ અવધિ જ્ઞાની જાણી લે. બોલ, સમજાયું? તો બે થઈ ગયા વાત. હવે જે પરમાણુ છે એનાથી પણ સૂક્ષ્મ, અવધિ જ્ઞાન કરતા મનપર્યાય જ્ઞાન વધારે સૂક્ષ્મ છે. આપણે અવધિ જ્ઞાન મનપર્યાય જ્ઞાનનો પણ આપણે અંતર લીધો તો આ બધો વિષય થઈ ગયો છે. રિવિઝન કરતા રહેજો ને તો ભૂલી જશો બરાબર. તો એ જે પરમાવધિ જ્ઞાન છે, નહીં સર્વાવધિ જ્ઞાન છે, એના કરતા સૂક્ષ્મ છે રુજુમતી, અને રુજુમતી કરતા સૂક્ષ્મ છે વિપુલમતી. તો કોનો શું વિષય બન્યો? સર્વાવધિનો વિષય બન્યો એક પરમાણુ. તો કે છે મનપર્યાય જ્ઞાન એ પરમાણુની પણ અનંતો, પરમાણુનો પણ અનંતો ભાગ જાણે, અને એનો પણ અનંતો ભાગ કોણ જાણી શકે? તો કે વિપુલમતી મનપર્યાય જ્ઞાન. સમજાય છે? ખ્યાલ આવે છે? તો આ પ્રમાણે એ જ્ઞાનની સૂક્ષ્મતાનું આપણને દર્શન કરાયું છે આ સૂત્રમાં. કોની મહિમા આવે બોલો? મહિમા કોની આવે? આટલું સૂક્ષ્મ જાણવાની સામર્થ કોની છે? અહીંયા પૂરેપૂરા અધિકારમાં, અધ્યાયમાં જ્ઞાનની મહિમા લેજો કે આટલી સૂક્ષ્મતાથી જાણવાની સામર્થ, તાકાત, નિરપેક્ષપણે અપ્રભાવિત રહીને, જ્ઞાનના અવલંબન વગર, મદદ વગર, ઇન્દ્રિયો વગર એ જ્ઞાન પ્રત્યક્ષ જાણી શકે છે. બરાબર. હવે આમાંથી એક બહુ સરસ વિષય રામજી દાદાએ લીધો છે, શું લીધો છે વિષય, આપણે પાછળ સ્લાઇડ ઉપર સ્લાઇડ નંબર 500 ઉપર આવી જાય, 500ની સ્લાઇડ ઉપર. તો એમાં વિષય લીધો છે જે લાસ્ટ ટાઈમ મેં લીધો હતો, પણ થોડો ફાસ્ટ લીધો હતો, મને થોડું એનું સેટિસ્ફેક્શન નહોતું થયું. આપણે એનો વિષય થોડો પાછો લઈએ. તો કે છે કે જીવના, હવે બીજા અધ્યાયના પહેલા સૂત્રમાં આવશે જીવના 5 અસાધારણ ભાવ. હવે થોડું સમજો, થોડો ઉપયોગને એકાગ્ર રાખજો. 5 અસાધારણ ભાવ છે ને, 5 અસાધારણ ભાવમાંથી અહીંયા એમ સિદ્ધ કરે છે. હવે જીવના છે ને અસાધારણ ભાવ, તો 5 ભાવ તો જીવમાં થવાવાળા ભાવ છે ને, તો એ તો જીવ અમૂર્તિક છે, તો એના ગુણો પણ કેવા અમૂર્તિક, તો એની પર્યાયના ભાવો પણ કેવા અમૂર્તિક. આટલું સમજાયું? તો હવે કે છે કે અમૂર્તિક હોવા છતાં આત્મા અને એના ભાવો અમૂર્તિક હોવા છતાં અહીંયા એ સિદ્ધ કર્યું છે કે અવધિ જ્ઞાન અને મન પર્યાય જ્ઞાનનો વિષય આ 5 ભાવમાંથી 3 ભાવ બને છે. તમે તો ચક્કર જ આવી ગયા કે કેવી રીતના સિદ્ધ કરે છે 5 ભાવમાંથી 3 ભાવ અવધિ જ્ઞાન મન પર્યાય જ્ઞાનનો વિષય છે એમ સિદ્ધ કર્યું. હવે એટલું સરસ રીતે સિદ્ધ કર્યું, અમારી વાત પણ થઈ એક બે વિદ્વાનો સાથે, અને એટલો સરસ ખુલાસો પણ મળ્યો, એ તમારી સામે મૂકું છું. જો હવે શું કે છે, પહેલા તો પારિણામિક ભાવ અને શાયિક ભાવને કાઢી નાખો. પારિણામિક ભાવ અને શાયિક ભાવ અવધિ જ્ઞાન મન પર્યાય જ્ઞાનનો વિષય નથી બનતો. ફર્સ્ટ મેક ધીસ થિંગ વેરી ક્લિયર, વાય આપણે એની વાત પણ લેશું કે શાયિક ભાવ કેમ નથી બનતો. પારણામિક ભાવ તો કોઈ સવાલ જ નથી, સમજાય છે? કારણ કે તો મૂળ તત્વ છે, એ તો પરમ નિરપેક્ષ તત્વ છે, કર્મોપાધિ નિરપેક્ષ છે, કર્મોપાધિ નિરપેક્ષ. પારણામિક ભાવની પરિભાષા જીવનમાં ક્યારે ભૂલતા નહીં. હું તમને 2 વર્ષ પછી પૂછું ને તો તમને યાદ આવી જોઈએ. અગર હું પૂછું પારણામિક ભાવ કોને કહેવાય, તો એક શોર્ટ એન્ડ સ્વીટ પરિભાષા યાદ રહેવી જોઈએ. બધાને યાદ રહેશે? ખબર નહીં એટલે બધા છો ને અહીંયા જ. અરે બધાને યાદ રહેશે પારિણામિક ભાવની શોર્ટ એન્ડ સ્વીટ પરિભાષા, અને એ દિવસમાં 2-4 વાર યાદ આવવી જોઈએ. કારણ કે આપણા મૂળ સ્વરૂપની પરિભાષા છે, મૂળ સ્વરૂપ આવું છે. કર્મોપાધિ, સકળ કર્મોપાધિ નિરપેક્ષ. બોલો એકવાર જોશથી, જોશથી બોલો. થાકી ગયા લાગો છો, ચાલો કાંઈ વાત. સકળ કર્મોપાધિ નિરપેક્ષ, કર્મ ઉપાધિથી નિરપેક્ષ પારણામિક ભાવ છે. તો એ તો અવધિ જ્ઞાન મન પર્યાય જ્ઞાનનો વિષય ન બને, એ વાત તો એકદમ બરાબર બેસે છે. બરાબર છે? શાયિક ભાવ પણ કીધું અવધિ જ્ઞાન મન પર્યાય જ્ઞાનનો વિષય નથી બનતો. હવે એમાં પણ પ્રશ્ન થાય આપણને, એનો પણ ખુલાસો કરીશ. પહેલા એ વાતને સિદ્ધ કરીએ કે ક્ષાયોક્ષમિક ભાવ કયા 3 રહી ગયા, 5 ભાવ તો થઈ ગયા છે આપણે. ક્ષાયોક્ષમિક ભાવ, ઔદિક ભાવ અને ઔપશમિક ભાવ. બરાબર. હવે ઔદિક ભાવ, શાયોક્ષમિક ભાવ ને ઔપશમિક ભાવ, એને અવધિ જ્ઞાન અને મન પર્યાય જ્ઞાનનો વિષય કીધો છે કે અવધિ જ્ઞાન મન પર્યાય જ્ઞાની એને જાણી શકે, એને જાણી શકે. હવે એ વાતને સિદ્ધ કરે છે અહીંયા આચાર્ય દેવ. કેવી રીતના? ટીકાકારો કે ભાઈ અપેક્ષા બરાબર સમજો કે ઔદિક ભાવ અને અજીન, એમાં પણ ઔદિક ભાવ અને શાયોક્ષમિક ભાવ તો અજીન સમજાય, પણ ઔપશમિક ભાવ, ઔપશમિક ભાવ તો આત્માના અવલંબનથી પ્રગટ થતો નિર્વિકલ્પ સ્વસંવેદન રૂપ ભાવ છે, તે ઔપશમિક ભાવને કેવી રીતના જાણે? બરાબર છે? તમે કહેશો ઔદિક ભાવ અને શાયોક્ષમિક ભાવને કેવી રીતના જાણે? તો કે કર્મ સાપેક્ષ ભાવ છે ને. અને કોઈ જીવના અંદરમાં ઔદિક ભાવ ચાલી રહ્યો છે, સામે મન પર્યાય જ્ઞાની મુનિરાજ છે, કોઈ અવધિ જ્ઞાની જીવ છે. પોઈન્ટ સમજાય છે? તો હવે એના અંદરમાં ઔદિક ભાવ કયો ચાલી રહ્યો છે, કેવા પ્રકારનો, એ કેવી રીતના જાણશે? સમજો વાતને. ઔદિક ભાવને ડિરેક્ટલી નથી જાણતો, પરંતુ એ કર્મોને જાણી શકે છે. એટલે એની સત્તામાં કયા કર્મ છે, એ કર્મનો ઉદય હમણાં કયો ચાલી રહ્યો છે, અને એ ઉદય પ્રમાણે આ પ્રકારનો ભાવ અંદરમાં ઔદિક ચાલી રહ્યો છે, એ પ્રમાણે ઔદિક ભાવ અને ક્ષાયોક્ષમિક ભાવને જાણે. સમજાયું? જ્ઞાનનો ગાળ કેટલો છે આ જીવને, જ્ઞાનનો ગાળ કેટલો છે બોલો, એનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ કોની સાથે છે? જ્ઞાનનો ગાળ કેટલો છે, એનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોક્ષમ સાથે છે ને. તો જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોક્ષમને, જ્ઞાનાવરણીય કર્મના ઉદયને જાણી શકે છે મુનિરાજ? તો એના ઉપરથી શું માપદંડ લગાડ્યું? પોઈન્ટ સમજાય છે? એના ઉપરથી શું માપદંડ લગાડ્યું કે આ જીવને હમણાં આટલો જ્ઞાનનો ક્ષયોક્ષમ વર્તે છે? હવે સેમ વે ઔપશમિક ભાવ, તો મુનિરાજ જાણી શકે કે આ જીવને હમણાં દર્શન મોનીય, સાંભળજો ધ્યાનથી, દર્શન મોનીય અને અનંતાનુબંધીનો ઉપશમ છે, 7 પ્રકૃતિનો ઉપશમ ચાલી રહ્યો છે. હવે 7 પ્રકૃતિનો ઉપશમ હોય, દર્શન મોનીય 3 અને અનંતાનુબંધી 4, એ 7
Opshamik bang. Opshamik samyatva. Let me be very specific. Opshamik samyatva keva apan chumandho shay. Kanke darshan maniya tral ane anantanu vandhi char na opsham hoy. Ta same opshamik samyatva chaltu hoy. Te pramane opshamik bhav ne panjari le shay. છે તો એ રૂપીનું જ જ્ઞાન કરવાવાળું જ્ઞાન. એમ ન સમજો કે અદૈક ભાવ ને ઔપચારિક ભાવ ને જાણે છે. એટલે અદૈક ભાવ ને ઔપચારિક ભાવ તો આત્મામાં થવાવાળો ભાવ છે, પરંતુ એ કર્મ સાપેક્ષ ભાવ છે એટલે માટે એને જાણે છે એમ વાત સિદ્ધ કરી. કર્મ સાપેક્ષ ભાવ છે. હવે તમને સમજાય છે? હવે અવધિ જ્ઞાન મને પર્યાય જ્ઞાન આવી કર્મની સૂક્ષ્મ પ્રકૃતિઓ, એ સૂક્ષ્મ ધૂળ જે 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 ઇન્દ્રિય ગમ્ય નથી, પોઈન્ટ સમજાય છે? કારમાન વર્ગના ઇન્દ્રિય ગમ્ય નથી ને, એ સૂક્ષ્મ છે. તો એવી સૂક્ષ્મ પ્રકૃતિઓને, એના કાર્યને, એના પરણમનને, એના ઉદયશયી ક્ષયોપશમને, ઉદયશયી નહીં, એના ઉદય ઉપશમ અને એના ઉપશમ અને ક્ષયોપશમને જાણી શકે તો કેવળ જ્ઞાનની સુમનમાં હશે. બોલો, હવે એક વાત હજી લઈ લો એટલે આ વાત પૂરી થઈ રહ્યા, ચેપ્ટર પૂરો થાય. બીજું હવે શું વાત આવી? શાયિક ભાવને કેમ ન જાણે? તો પછી શાયિક ભાવને પણ ઔપશમિકને જાણી શકે તો શાયિકને પણ જાણી શકે ને? કેવળ જ્ઞાન છે તો શું થયું? તો એનું ઔપશમિક સમ્યક્ત્વ છે, આ શાયિક સમ્યક્ત્વ છે, શાયિક જ્ઞાન છે તો શું થયું? વેરી એક્સિલન્ટ, વેરી ગુડ, એક્સિલન્ટ ભાઈ. ત્યાં કર્મની સત્તા જ નથી, શું થઈ ગયો કર્મનો? હવે કર્મની સત્તા જ નથી તો કર્મની સત્તા જ ન હોય, આપણે શું વાત કહી દીધી? કર્મના આધારે અનુમાન લગાડીને, અનુમાન નહીં, કર્મના આધારે જાણું છું. હવે તે શાયિક ભાવમાં કર્મની સત્તા નથી, સાત પ્રકૃતિનો ક્ષય થઈ ગયો. હવે ક્ષય થઈ ગયો ને એ શાયિક સમ્યક્ત ચાલે છે, જ્ઞાનાવળીનો ક્ષય થઈ ગયો ને એ કેવળ જ્ઞાન ચાલે છે, દર્શનાવળીનો ક્ષય થઈ ગયો અને કેવળ દર્શન ચાલે છે, અંતરાયનો ક્ષય થઈ ગયો અને અનંત વીર્ય ચાલે છે, તો પછી એને કેવી રીતના જાણશે? કારણ કે કર્મની સત્તા જ નથી. એટલે શાયિક ભાવને ન લીધો. બહુ વિચાર્યું, બહુ સ્ટડી કર્યું, પછી પૂછ્યું, વાત કરી, તો ભાઈ વાત આમ છે. બોલો. હા, અઘાતી કર્મનો ઉદય છે તો અઘાતી કર્મમાં તો જે બાહ્ય સંયોગો છે એને જાણે છે ને, એને ક્યાં, એની ક્યાં ના છે? કારણ કે અઘાતી કર્મના ઉદયમાં તો જીવને બાહ્ય સંયોગો મળશે. આ તો અંતરંગના ક્ષયોપક્ષમાંથી ભાવોની વાત કરું છું. એને તો જાણશે જ ને એમાં શું છે. અઘાતી કર્મના ઉદયમાં અઘાતી કર્મ છે, સમજાય છે? એને તો જાણશે એમાં ક્યાં ના છે. પોઈન્ટ સમજાય? અઘાતી કર્મ છે તો એને તો જાણશે. આટલું સમજાયું બરાબર? હવે અગાતી કર્મમાં પણ સામે, હવે આ વાત આવી તો કહી દઉં, સામે કોઈ જીવ તીવ્ર, થોડા ટાઈમમાં તીવ્ર અસાતાનો ઉદય આવવાનો છે, તો જાણી લેશે મુનિરાજ કે એનો અગાતીમાં તીવ્ર અસાતાનો ઉદય આવવાનો છે ને, આ પ્રકારની પરિસ્થિતિ બનવાની છે, જાણી લેશે. મોનો તીવ્ર ઉદય આવવાનો છે, ભ્રષ્ટ થઈ જવાનો છે આ જીવ, મોનો ઉપશમ થવાનો છે, મોનો સંરક્ષણ થવાનો છે, એ રીતે બધી વાતોને જાણી લેશે. મજા આવતી હશે ને અવધિ જ્ઞાન મન પર્યાય જ્ઞાન ને, કેવું ને? બીજાના મનની વાત જાણી લે તો. બોલો જલ્દી. ઘણા બધા પ્રશ્ન આવ્યા તો મન પર્યાય જ્ઞાન માટે, તો કે બીજાના મનની વાત જાણે તો તિર્યંશના મનની વાત જાણે કે નહીં, એ બધું પણ પૂછ્યું કે હા એવું ક્યાં લખ્યું છે કે. જો એક વસ્તુ સમજો, મન પર્યાય જ્ઞાન પહેલા એ ક્લિયર કરજો, મન પર્યાય જ્ઞાન ખાલી ભાવલિંગી મુનિરાજને હોય. આપણને તો એમ થયા કે અચ્છા મન પર્યાય જ્ઞાન બધાને, એટલે બધા એકબીજા ના, મન પર્યાય જ્ઞાન ખાલી ભાવલિંગી મુનિરાજને હોય, અને પણ ઉપયોગ લગાડે તો એ મને પર્યાય જ્ઞાનથી જાણે. ખ્યાલ આવે છે? ઘણા એમ પણ પૂછતા હતા તો એને ખબર પડે કે અરે હા, તો ખબર પડે ને ઉપયોગ. જો ભાઈ, લબ્ધ જ્ઞાન, ઉપયોગ અને ધારણા, આપણે ગઈકાલના સાધ્યના ઘણી વાત કહી હતી, લબ્ધ ઉપયોગ અને ધારણાની કહી હતી કે નહીં? બોલો. તો લબ્ધ જ્ઞાન છે ને, એટલું ઉઘાડરૂપ જ્ઞાન છે. મને પર્યાય જ્ઞાનાવર્ણીય કર્મના ક્ષયોપક્ષમમાં, આખી પરિભાષા લેજો ક્ષયોપક્ષમની, તો એટલું ગાઢ જ્ઞાન છે. હવે ગાઢ જ્ઞાન લબ્ધરૂપ છે મને પર્યાય અને અવધિ જ્ઞાનનો. હવે એનો ઉપયોગ અને એનો પ્રયોગ કરે કે ન કરે વાત અલગ છે, અને પ્રયોગ કરે તો ખબર કેમ ન પડે? અરે ખબર તો પડે છે, પ્રત્યેક જ્ઞાન થાય તો, પરોક્ષ જ્ઞાન થાય છે ખબર પડે છે, તો પ્રત્યેક જ્ઞાન થાય તો ખબર ન પડે? ખબર તો પડે છે, ખબર એકદમ પ્રત્યક્ષ, એકદમ પ્રત્યક્ષ ખબર પડે કે આ જીવના મનમાં હમણાં આ પ્રકારના વિકલ્પ ચાલી રહ્યા છે. કરે કાંઈ નહીં મુનિરાજ. અને પછી શું કરે મુનિરાજ? શું કરે, શું કરે? અરે જાણે, જાણવાનો સ્વભાવ છે, જાણે. બીજું કાંઈ નહીં, ઉપદેશ આપે એવો યથાયોગ્ય ઉપદેશ આપવાનું લાગે તો ઉપદેશ પણ આપે, સમજાય છે? જીવ ભ્રષ્ટ થતો હોય તો એને માર્ગમાં લગાડે, સ્થિતિકરણ કરે, તો આ પ્રકારની આખી સુંદર વ્યવસ્થા છે. હા, તીરી અંશના મનની વાત પણ ના. પછી પ્રશ્ન આવ્યો હતો તો દેહગતિના જીવોની, તો કે હા, કોઈ દેહગતિના જીવો નીચે આવ્યો હોય મધ્ય લોકમાં અને મુનિરાજની સામે બેઠા હોય, દેવગતિના જીવો મધ્ય લોકમાં આવીને મુનિરાજની સામે બેઠા હોય અને મુનિરાજ ને મનપ્રિય જ્ઞાન હોય એનો ઉપયોગ લગાડે, તો દેવગતિના મનની વાત પણ જાણી શકે. હવે અધિદ્વીપની વાત આવી હતી કે અધિદ્વીપની મર્યાદા છે, તો એમાં પણ એ વાત આવી કે હા, અધિદ્વીપની મર્યાદા છે, બરાબર છે. હવે અધિદ્વીપ એટલે આપણે એમ સમજીએ છીએ કે આ ફર્સ્ટ જંબુદ્વીપ, પછી જે અધિદ્વીપ છે માનુષ્યોત્તર પર્વત આગળ, માનુષ્યોત્તર પર્વત આગળ કોઈ મુનિરાજ છે તો એમનો અધિદ્વીપ કાઉન્ટ થશે પછીના માનુષ્યોત્તર પછીના અધિદ્વીપ. તો માનુષ્યોત્તર પછીના અધિદ્વીપમાં તો શું છે, તિર્યંશ છે. તો સિદ્ધ થઈ ગયું કે તિર્યંશ ગતિના જીવોના મનની વાત પણ જાણી શકે. પણ હવે એમ એમ વિચારતા, લોજિક બેસાડતા અને ચર્ચા કરતા એમ વાત સિદ્ધ થાય છે તો પછી મેક્સિમમ થઈ ગયું પાંચ દ્વીપ, અઢી અને અઢી, કારણ કે અઢી દ્વીપની મર્યાદા છે. પોઈન્ટ સમજાય છે? માનુષ્યોત્તર પર્વત આગળ કોઈ મુનિરાજ છે તો પછી એમનો અધિદ્વીપ તો પછી કેલ્ક્યુલેટ બાર જ થશે ને. તો પછી પ્રશ્ન આવ્યો તો ત્યાં તો તિર્યંશ છે, તો કે શું વાંધો છે, તિર્યંશ સંઘની તિર્યંશ છે તો એના મનની વાત પણ જાણી શકે. આટલું સમજાયું, બરાબર છે. અવધિ જ્ઞાન મનપર્ય જ્ઞાનની એ અપેક્ષા એટલે એ રીતે કોઈ મહિમા કરવા યોગ્ય નથી. કોની મહિમા કરવા યોગ્ય છે? જ્ઞાનની, કે જ્ઞાનમાં આવી સામર્થ્ય છે. અવધિ જ્ઞાન મને પર્યાય જ્ઞાન પર્યાયની મહિમા કરવા યોગ્ય નથી, જ્ઞાન સ્વભાવની મહિમા કરવા યોગ્ય છે કે આવી બધી સામર્થ અંદરમાં પડી છે અને એ સમય આવતા, યોગ્યતા પાકતા, કાળ આવતા, એ પ્રકારનો ક્ષયોક્ષમ આવતા, એ પ્રકારનું પરિણમન થાય છે. મુનિરાજને પણ પોતાને મુનિરાજ હોય કે કોઈ પણ સમ્યક દ્રષ્ટિ જીવ હોય, એ કોઈ અવધિ જ્ઞાન મન પર્યાય જ્ઞાનના બલ પર પોતાને મહાન માનતા નથી. થઈ ગયો એટલો વિષય. હવે બોલો આગળ વધીએ. ચલો ઠીક છે, તો આ બધી સ્લાઇડ થઈ ગઈ. હવે આપણે ડિરેક્ટલી આવી જઈએ સેના ઉપર. હા, જો આ બહુ સમયસાર જે ગ્રંથાદિરાજના આપણે શું કહેવાય રેફરન્સીસ આપીને રામજી દાદા એટલી વાત સિદ્ધ કરી કે ઔદિક ભાવ આદિ ત્રણ ભાવને અવધિ જ્ઞાન મન પર્યાય જ્ઞાનનો વિષય બતાવ્યો ને, તો સમયસારજીનો તર્ક આપ્યો, લોજિક ત્યાંથી આપ્યું. શું લોજિક આપ્યું? 506 નંબરની સ્લાઇડમાં કે સમયસારજીમાં પણ તો 29 બોલના ઉકેળાને પરદ્રવ્ય કીધો છે ને, વર્ગના શું છે, વર્ણાદિથી લઈને ગુણસ્થાન પર્યંત, વર્ણાદિથી લઈને ગુણસ્થાન પર્યંતના સર્વ ભાવો કેવા છે? પુદ્ગલમય છે, કારણ કે મારી અનુભૂતિથી ભિન્ન છે. તો એ રીતે તર્ક આપ્યા છે. ચલો હવે આપણે 508 નંબરની સાઈડ ઉપર આવી જઈએ જેમાં કેવળ જ્ઞાનની મહિમા અને કેવળ જ્ઞાનનું સ્વરૂપ ચાલુ થાય છે. તો હવે કમ્પ્લીટ મતિ શ્રુત અવધિ અને મન પર્યાય આ ચાર જ્ઞાનની વાત કમ્પ્લીટ હવે એકદમ થઈ ગઈ, બધી રીતે વાત કમ્પ્લીટ થઈ ગઈ, બરાબર છે. એક વસ્તુ પાછું, મન પર્યાય જ્ઞાન મુનિરાજને જો હોય, બીજા કોઈને અને એ પણ ભાવલિંગી સંતને જ હોય. અવધિ જ્ઞાન કોને કોને હોઈ શકે? અવધિ જ્ઞાન વેસે તો ભાવલિંગી કોઈ ને, અધરવાઇઝ નહીં ને. બોલો, દેવ અને નારકીને તો નિયમથી, જન્મથી, ભાવ પ્રત્યે અને ગુણ પ્રત્યે અવધિ જ્ઞાન, ગુણ પ્રત્યે તો કે ગુણની પ્રધાનતાથી પ્રગટ થાય. સમ્યક દર્શન પ્રગટ થયા પછી કોઈ જીવને અવધિ જ્ઞાન પ્રગટ થાય તો એ ગુણ પ્રત્યે અવધિ જ્ઞાન છે, બરાબર છે. આ વાત આપણે લીધી. હવે કેવળ જ્ઞાન ઉપર આવી જાઓ. કેવળ જ્ઞાનની તો જેટલી મહિમા કરીએ એટલી ઓછી છે, કારણ કે ખરેખર જો હવે આપણે એક એક વાત લઈએ કે એ જ ખરેખર જ્ઞાનની પૂર્ણ સામર્થ પ્રગટ થવાવાળી દશા છે. પૂર્ણ સામર્થ, જાણવાની પૂર્ણ સામર્થ પ્રગટ થઈ, એનો મતલબ એ થયો કે જે શક્તિ હતી, જેટલી શક્તિ હતી એ પરિપૂર્ણ પર્યાયમાં પ્રગટ થઈ. જ્ઞાન સ્વભાવની એ પ્રગટ દશાને, શક્તિની વ્યક્ત દશાને, પ્રગટ દશાને એને શું કહેવાય છે? તો કે એને કેવળ જ્ઞાન કહેવાય છે. હવે કેવળ જ્ઞાનની પરિભાષા, નેક્સ્ટ પોઈન્ટ, કેવળ જ્ઞાનની પરિભાષા કે જે જ્ઞાન છોએ દ્રવ્યોને, જાતિ અપેક્ષાએ છ દ્રવ્ય, સંખ્યા અપેક્ષાએ અનંત દ્રવ્ય, અને મહિમા કરજો અંદરમાં, જાતિ અપેક્ષાએ છ દ્રવ્ય, સંખ્યા અપેક્ષાએ અનંત દ્રવ્ય, એક એક દ્રવ્યમાં રહેલા અનંત ગુણો અને એક એક ગુણોની ત્રિકાળ વર્તી પર્યાયોને એકી સાથે એક જ સમયમાં સ્પષ્ટ પ્રત્યક્ષ જાણવા વાળું જ્ઞાન એનું નામ કેવળ જ્ઞાન છે. આટલી બધી વાતો છે કેવળ જ્ઞાનમાં. આ કેવળ જ્ઞાન પર્યાયની વાત છે, આ પ્રગટ થયેલી પર્યાયની વાત છે. ક્યારે પ્રગટ થાય કેવળ જ્ઞાન? કયા ગુણસ્થાને પ્રગટ થાય? જલ્દી બોલો. બારમા ગુણસ્થાને. વેરી ગુડ. કેવળ જ્ઞાન, કેવળ જ્ઞાન, ચલો ગુડ ટ્રાય. કેવળ જ્ઞાન તેરમા ગુણસ્થાનના પહેલા સમય હે, બારમા ગુણસ્થાનનો અંતિમ સમય અને તેરમા ગુણસ્થાનના પહેલા સમય શું પ્રગટ થાય છે? કેવળ જ્ઞાન પ્રગટ થાય છે જ્ઞાનાવર્ણીય કર્મના ક્ષયમાં, પૂર્ણતા ક્ષયમાં. અને કેવળ જ્ઞાન પ્રગટ થાય એની સાથે કેવળ દર્શન અને એની સાથે અનંત વીર્ય અને એની સાથે અનંત સુખ. તો છદ્મસ્થ અવસ્થાનો અભાવ થયો. ઉત્તમ અંતર આત્મા હતા મુનિરાજ, એ ઉત્તમ અંતર આત્માનો અભાવ થયો. અને એ મુનિરાજ કેવા બન્યા? તો કે પરમાત્મા બન્યા, સકલ પરમાત્મા. ચાર ઘાતી કર્મનો ક્ષય, અનંત ચતુષ્ટય પ્રગટ થાય છે, નવ કેવળ લબ્ધિ પ્રગટ થાય છે, ઓદારિક શરીરમાંથી પરમ ઓદારિક શરીર થાય છે, સમોશરણની રચના થાય છે, ઘણી બધી વાતો છે. અને એ કેવળ જ્ઞાની પરમાત્મા વીતરાજિતો હતા અને હવે સર્વજ્ઞ થયા. અને તીર્થંકરનો જીવ હોય તો વીતરાગ સર્વજ્ઞ સાથે હિતોપદેશી પણ થાય છે. લાંબુ થઈ ગયું, સમજાયું? સરળ છે આ વિષય. તો મહિમા કરવા યોગ્ય છે. કોની મહિમા? તો ખરેખર પોતાની મહિમા. કે આવી અનંતી 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 કેવળ જ્ઞાનની પર્યાય અનંતકાળ સુધી મારામાંથી નીકળે એવો કેવળ જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા હું વર્તમાનમાં છું, જેની આપણને મહિમા આવવી જોઈએ અને આવે પણ છે. હવે કેવો છું? કેવળ જ્ઞાન સ્વભાવી આત્મા. ચલો એની વિશેષતા જો. આ થઈ ગઈ પરિભાષા, બરાબર છે. હવે એની પછી જો 509માં ત્રણ વિશેષતા આપી છે. કેવું છે કેવળ જ્ઞાન? અસહાય. હવે આ નહીં ભૂલતા, વિશેષતા છે કેવળ જ્ઞાનની. કેવળ જ્ઞાન કેવું છે? અસહાય, કોઈની સહાયતા વગર. મને એ વાતની એટલી મહિમા આવે કે અહીંયા અને પછીની એક બે સ્લાઇડ પછી છે વાત કે એક લોક નહીં આવો, બહુ ગજબ છે. આ તો એક લોક છે અને આ તો આટલો આટલો એટલે એ પણ અનંત લોકાકાશની બહાર. લોકાકાશ તો અનંત અનંત અનંત. આવો એક લોક નહીં, આખો લોક અલોક મળીને એક લોક નહીં, પરંતુ આવા અનંત લોકાકાશ હોય, લોક હોય, તો પણ કેવળ જ્ઞાન જાણવામાં સમર્થ છે. વિચારી શકીએ આપણે સામર્થ્યની? કલ્પનાની બહારની વાત છે કે એક સમયની કેવળ જ્ઞાનની પર્યાયમાં શું શું જણાય, શું નથી જણાતું. આ એક માઇક છે અને આમાં અનંત પરમાણુ છે અને આમાં અનંત પરમાણુમાં એક એક પરમાણુ એક એક દ્રવ્ય છે, એક એક દ્રવ્યમાં અનંત ગુણ છે અને એક એક ગુણની ત્રિકાળ વર્તી પર્યાય કે આની પૂર્વમાં કઈ પર્યાય, ભાવિની કઈ પર્યાય. ઓહો હો, આપણું તો મગજ કામ ન કરે. બોલો, એટલી સામર્થ્ય એક સમયની કેવળિયાની પર્યાયની છે અને અસહાય છે કોઈની સહાયતા વગર. નિરપેક્ષ જ્ઞાન છે. ઇન્દ્રિયો તો છે ને, તો થોડું મદદ લઈ લીધે તો શું વાંધો? પાંચ ઇન્દ્રિય ને મન છે કે નહીં? કેવડીને, કેવડી ભગવાન ને ઇન્દ્રિય ને મન છે કે નહીં? છે કે નહીં બોલો? પરમ ઓદારિક શરીર છે ને, તો ઇન્દ્રિય ને મન છે કે નહીં? છે પણ છે. અરે એ શરીર પ્રમાણ પ્રાપ્ત ઇન્દ્રિયો છે, પરંતુ એના એના લક્ષ્યથી કે એનું સારો લઈને જાણતા નિમિત્ત પણ નથી. હવે તો નિમિત્ત પણ નથી. આટલી સમજાય છે? ખ્યાલ આવે છે? હવે જો આના પછીની વાત છે અસહાય. કેવળ જ્ઞાનીને કેવું, કેવળ જ્ઞાનને કેવું કીધું? અસહાય. આના પછી પ્રશ્ન બહુ સરસ છે. અસંકુચિત, સંકોચ વગર વિસ્તાર. શક્તિ છે ને એક અસંકુચિત વિકાસત્વ. આત્માની એક શક્તિ છે અસંકુચિત વિકાસત્વ. તો અસંકોચ વગરનો વિસ્તાર બરાબર એ છે. પછી પ્રતિપક્ષી રહીત, એટલે કોઈ પણ પ્રકારના વિરોધ વગર, પ્રતિપક્ષ વગર. સમજાય છે? જેમ છે એમ. છો દ્રવ્ય છે તો છો. અરે કેવળ જ્ઞાન ન હોત તો શું થાત કો? કેવળ જ્ઞાનની સામર્થ્યની પ્રગટ ન હોત તો શું થાત કો? સામર્થ નો જ્યાંથી લિંક લો, અંદરમાં સામર્થ ન હોત જાણવાની લોકાલોકને, સ્વપરને. પ્રદેશ પ્રત્યક્ષ થાય છે ને આત્મા કેવો થાય છે કેવળ જ્ઞાનમાં? પ્રદેશ પ્રત્યક્ષ. તો સ્વપરને જાણવાની સામર્થ ન હોત તો પ્રગટ ન થાત. લિંક સમજો. સામર્થ ન હોત તો પકડાય છે, સામર્થ ન હોત તો પ્રગટ ન થાત. केवल ज्ञान प्रगट न था तो लोका लोक जनात नहीं, लोका लोक ने जानत नहीं तो लोक में छ द्रव्य है, जाति अपेक्षा है, छ संख्या अपेक्षा है, अनंत अने मा हूँ एक द्रव्य बदाती भिन्न केव आपणो स्वभाव छे, एक एक द्रव्य नो स्वभाव गुण सामान्य गुण विशेष गुण अने एनी पर्याय, तो क्रमबद्ध पर्याय नो सिद्धांत क्यांथी आवत? ए व्यवस्था अगर जाणी न होत तो केवी रीतना खबर पड़त? ओके, जाणी लीधु, जाण्या पछी अगर वाणी मां नो आवी होत वात, पॉइंट समझाय छे? त्रण वात लीधी, सामर्थ्य सामर्थ्य प्रगटता अने पछी ए प्रगट ज्ञान थयु तो एवो निमित्त नैमित्तिक संबंध कोनी साथे? ओम ध्वनि साथे, वाणी साथे, के ज्ञान प्रगट करता शू थाय छे? बोलो, हवे घणा प्रश्न पूछे, अगर एवुं छे तो केवल ज्ञान प्रगट थयु? हवे पूछू तमने प्रश्न, केवल ज्ञान प्रगट थयु महावीर भगवान ने अने तीर्थंकर नो जीव हतो, तो केवल ज्ञान प्रगट थता 66 दिवस सुधी वाणी केम न छूटी? हवे बोलो, હવે એનો આન્સર આપો, 66 દિવસ સુધી વાણી કેમ ન છૂટી? હવે ઘણા બધા તર્ક અને વિતર્ક જ્ઞાનમાં ઉભા થઈ શકે, ખબર છે કેમ ન છૂટી? કારણ કે હવે ઘણા એમ કહેશે કે ઓહો, ઇન્દ્રને શું ખબર નહોતી પડી 66 દિવસ સુધી? જે ઇન્દ્રએ આખી વ્યવસ્થા કરી, સમોષણની રચના કરી, કેવળ જ્ઞાન કલ્યાણક મનાવ્યું, તો ઇન્દ્રને ખબર ન પડી? પોઈન્ટ સમજાય છે? કે ગંડકની ઉપસ્થિતિનો ચેક નહોતું કર્યું કે સભામાં બરાબર બધા છે કે નહીં? બોલો જલ્દી, હવે તમને સમજાય છે? 66 દિવસ સુધી વાણી ન છૂટી, એમાં કેટલી બધી વાતો છે. એક તો એ વાણીનો એ પ્રકારે ત્યારે છૂટવાનો યોગ નહોતો. હવે આમાં સ્વાધીનતા કોની વચ્ચે? તો કે કેવળ જ્ઞાન અને વાણી વચ્ચે, બરાબર છે? એ વાણીનો એ પ્રકારનો યોગ નહોતો. સેકન્ડ, ઇન્દ્રને એ પ્રકારનો વિકલ્પ તો ક્રમબદ્ધમાં આવવો જોઈએ, કોઈ સમજાય છે? કે ગંધર્વ નથી. થર્ડ, ગંધર્વની ઉપસ્થિતિ થાય એની માટે ગંધર્વ આવવા જોઈએ, તો ઇન્દ્રહૂતિ ગૌતમ જે ત્યાં વેદાંત મતના ગુરુ હતા, તો એ ઇન્દ્રહૂતિ ગૌતમની ક્રમબદ્ધ પર્યાયમાં પણ ગ્રહિત મિથ્યાત્વનો અભાવ થઈને, અંદરમાં અગ્રહિત મિથ્યાત્વનો અભાવ થઈને સમ્યક્ત્વની પ્રાપ્તિનો કાર તો આવવો જોઈએ. બોલો બોલો, સમજાય છે? ખ્યાલ આવે છે? અને ચોથી વાત, કે આપણા જેવા જીવો ત્યાં બેઠા હોય તો આપણી પણ અંદરમાં એવો પુણ્યનો ઉદય આવવો જોઈએ કે વાણી છૂટે અને આપણે એ વાણીનું રસા સ્વાદન કરીએ. બોલો, કેટલી સ્વતંત્રતાની ઘોષણા કરવાવાળી આ વાત છે કે 66 દિવસ સુધી ન છૂટી તો ન છૂટી અને કોઈ છોડી ન શક્યું. અને હજી એક વાત કહું, કેવળ જ્ઞાની પરમાત્માના તો કેવળ જ્ઞાનમાં એ વાત જણાઈ રહી હતી કે 66 દિવસ સુધી નહીં છૂટે, પણ જણાઈ રહી હતી. પણ છૂટે ત્યારે તો કે મને જણાઈ રહી હતી, પણ હવે હું શું કહું? કારણ કે આત્મા બોલતો. અરે આપણને એમ કહે કેવળ જ્ઞાનમાં ખબર નહોતી તમને 66 દિવસ સુધી નહોતી છૂટે, કહી દેવું તું ને અમે 66 દિવસ ન આવત ને બીજું કામ પતાવત. આપણે તો એમ કે કહી દેવું, બેસે વોટ્સઅપ કરી દેવો તો ને યાર સ્વાધ્યાય કેન્સલ થઈ ગયો, તો તમે ત્યાં સુધી અમે અહીંયા આવ્યા તો ભગવાનને કેવું તું વોટ્સઅપ કરી દેવો તો 66 દિવસ સુધી ન છૂટવાની? મારા કેવળ જ્ઞાનમાં તો આવી ગઈ છે, મારા કેવળ જ્ઞાનમાં તો ઇન્દ્રભૂતિ ગૌતમ પણ આવી રહ્યો છે, મારા કેવળ જ્ઞાનમાં તો સ્વધર્મેન્દ્ર વિકલ્પ પણ આવી રહ્યા છે, બધું આવી રહ્યું છે, કેવળ જ્ઞાનમાં આવી રહ્યું છે, જાણી રહ્યા છે, પણ એના આગળ પાછળ કરવામાં સમર્થ નથી. શું ગજબ છે કો, આ કેવળ જ્ઞાનની મહિમા છે. સકલ દ્રવ્ય કે ગુણ રૂપર્યાયો કો જાને કેવલ જ્ઞાન, હા છે ને, આખું બહુ સરસ ગીત છે. માનો ઉસમે ડૂબ ગયે હો કિંતુ ન છૂતા ઉને સુજાન, એમ લાગે કે આખું લોકલ છે ને પ્રવચન સાધીમાં, કેવળ જ્ઞાનમાં લોકલ કોતરાઈ ગયું છે, ડૂબી ગયું છે, અંકિત થઈ ગયું છે, સમજે કીલિત થઈ ગયું છે, એ મોકા લોક કીલિત થઈ ગયું છે, પરંતુ જ્ઞાન એને છૂટું નથી. અને એવું જ જ્ઞાન, એવો જ જ્ઞાન સ્વભાવ, એવું જ જ્ઞાન પ્રણમન જેવું કેવળ જ્ઞાનીનું છે, એવું જ જ્ઞાન પ્રણમન હમણાં આપણું છે કે નહીં? બોલો, જ્ઞાન જે હમણાં આપણી પાસે ઉપલબ્ધ જ્ઞાન છે, એમની પાસે કુવો છે તો આપણી પાસે કુવામાં શું હોય? હા, એમાં જેટલું છે એટલું છે, પણ જે જ્ઞાનનું પ્રણમન આપણા અંદરમાં ચાલી રહ્યું છે એ પણ એ જ જાતિનું છે, કેવળ જ્ઞાન અપ્રભાવિત છે, તો મતિ શુદ્ધ જ્ઞાન પણ જેઓથી અપ્રભાવિત જ રહે છે તો અજ્ઞાન પ્રભાવિત થઈ જાય છે. મોહના કારણે જ્ઞાનને અજ્ઞાન નામ આપવામાં આવે છે, પરંતુ જ્ઞાન તો જ્ઞાન છે, એ મતિ હોય કે કેવલ હોય. બહુ ગજબ છે, આમ વિચારીને આપણે રૂવાટા ઉભા થઈ જાય. પોઈન્ટ સમજાય છે? શું ગજબ છે! જો જબ જિસ કા જિસ મેં જિસ થલ મેં જિસ વિધિ સે હો ના જો કાર્ય, તબ ઉસ કા ઉસ મેં ઉસ થલ મેં ઉસ વિધિ સે હો તાવ કાર્ય. કેવળ જ્ઞાનના નિર્ણયમાં કેટલા સિદ્ધાંતોનો નિર્ણય થાય છે બોલો! કેવળ જ્ઞાનનો નિર્ણય થયો, સર્વજ્ઞતાનો નિર્ણય થયો. પોઈન્ટ સમજાય છે? પૂર્ણ જ્ઞાનનો નિર્ણય થયો તો ખંડ પર્યાયનો નિર્ણય ન થયો. જીવોની ને પરદ્રવ્યની સ્વતંત્રતાનો નિર્ણય ન થયો. આખા લોકની સ્વાધીનતાનો નિર્ણય ન થયો. જ્ઞાન નિરપેક્ષ સિદ્ધ ન થયું. જ્ઞાન અપ્રભાવિત સિદ્ધ ન થયું. જાણવું માત્ર મારું કાર્ય છે સિદ્ધ ન થયું. બોલો, થયું કે નહીં? કહો બોલો, શું ગજબ છે! જન્મ મરણ હો યા સુખ દુઃખ હો અથવા હો સંયોગ વિયોગ, જૈસે જાને હૈ જિન વરને વૈસે હી સબ હોને યોગ, કોઈ ન ઇનકા કરતા ધરતા ઇનકા હોના વસ્તુ સ્વભાવ, જ્ઞાન કલા મેં ધ્યેય ઝલકતે કિંતુ નહીં ઉસમે પ્રભાવ. હવે લાસ્ટ ચાર લાઈન તો ગજબ છે. અત અત નહીં મેં પરતા કરતા ઓર ન પર મેં મેરા કાર, સહજ સ્વયં સહજ સ્વયં નિજ ક્રમ સે હોતી હૈ મુજમે મેરી પર્યાય, પર્યાયો સે દ્રષ્ટિ પલટતી પર્યાયો સે દ્રષ્ટિ પલટતી, ભાસિત હો ગયા એક ભગવાન વસ્તુ સ્વરૂપ બતાયા આપને, શત શત વંદન ગુરુ કહાન, વસ્તુ સ્વરૂપ બતાયા આપને શત શત વંદન ગુરુ કહાન. બોલો, કેવળ જ્ઞાનના નિર્ણય સહિત જીવ કેવળ જ્ઞાન સ્વભાવ સુધી પહોંચી જાય છે. કેવળ જ્ઞાનનો નિર્ણય, ભગવાન અમારા વિતરાગી છે, અમારા સોલ સાયન્સમાં એ જ ચાલવાનું છે. ભગવાન વિતરાગી છે, ભગવાન સર્વજ્ઞ છે, નિર્ણય કરો. અને વિતરાગી સર્વજ્ઞ છે, વિતરાગી છે એટલે એમનો ઉપદેશ સારો છે, અને સર્વજ્ઞ છે એટલે એમનો ઉપદેશ સાચો છે. બોલો, છે કે નહીં? કોઈ પ્રત્યે રાગ દ્વેષ નથી તો ઉપદેશ, અને બધું જાણે છે તો ઉપદેશ સ્પષ્ટ જણાય છે. ભાઈ, એક એક સમયની પર્યાય પૂતગલના એક એક સમયના પ્રણમનને કેવળ જ્ઞાની સ્પષ્ટ જાણે છે કે નહીં કહો. અને જેમ થવાનું છે એમ થવાનું છે કે નહીં કહો. શરીરની અવસ્થા ક્રમબદ્ધ છે કે નહીં કહો. ફિક્સ છે કે નહીં કહો. કર્મના ઉદયનું આવું ફિક્સ છે કે નહીં કહો. પરિસ્થિતિઓ બનવી ફિક્સ છે કે નહીં કહો. અરે જ્ઞાનનો ક્ષયોક્ષમ ફિક્સ છે કે નહીં કહો. એનો વધ ઘટ ફિક્સ છે કે નહીં કહો. અરે બોલો, મારી સામે જુઓ ને, ફિક્સ છે કે નહીં? બોલો, છે ને? હવે તમારું આમ ટર્ન થવું એ પણ ફિક્સ હતું. એકો એક વસ્તુ ફિક્સ છે, એકો એક પર્યાય ફિક્સ છે, એકો એક કાર્ય ફિક્સ છે, એકો એક પૂતગલનું જડનું જીવનું પરમન ફિક્સ છે. અરે કયા જીવને ક્યારે મોક્ષ થશે, સમ્યક દર્શન થશે, એ પ્રકારનો પુરુષાર્થ ક્યારે ઉપડશે, કેવો ઉપડશે, કયું સમ્યક થશે, કઈ પ્રકૃતિઓમાં શું થશે, બધું નક્કી છે. તો હવે પ્રશ્ન નહીં પૂછતા તો હવે અમારે શું કરવું? કારણ કે એના પછીનો પ્રશ્ન એ જ હોય છે, તો પછી અમારે શું કરવું? શું કરવું? હવે બધું નક્કી છે તો હવે શું કરવું? હવે બધું ફિક્સ છે તો હવે શું કરવું? અરે કરતા ભાવ તૂટી જાય, અકર્તા સ્વભાવની દ્રષ્ટિ થઈ જાય, એનું જ નામ તે નિર્ણય કર્યો કે બધું નક્કી છે. બધું નક્કી છે એનો મતલબ કે તારે કઈ કરવાનું નથી. બધું નક્કી છે એટલે તારું કઈ? આપણે બે વાત કરી હતી. શું વાત કરી હતી? શું વાત કરી હતી? બહુ ગજબની વાત હમણાં આવી હતી પરમ દિવસના સ્વાધ્યાયમાં, કે આત્માના અંદરમાં થતા પર પદાર્થો પ્રત્યેના વિકલ્પો. અરે વાહ, વેરી ગુડ. હા, એક જણ તો બોલ્યું, અકિંચિત કરશે અને પોતા માટે વિકલ્પ અહિત કરશે. બે શબ્દ જીવનમાં યાદ રાખજો. કયા બે શબ્દ? અકિંચિત કર અને અહિત કર. પરમ માટે આપણા બધા વિકલ્પ, પરમ માટે દુઃખી કેમ થઈ જાય? સમજાય છે? કારણ કે પરમા ચાલતું નથી અને જબરજસ્તી અરે લાગી પડે છે પરમા ચલાવવા માટે, આમ થઈ જાય આમ થઈ જાય આમ થઈ જાય આમ થઈ જાય અને ચાલતું નથી. પરમ માટે તારા સર્વ વિકલ્પ અકિંચિત કરશે, અકિંચિત કર, અકિંચિત કર. અને પોતા માટે બધા વિકલ્પ કેવા છે? અહિત કર. પરમ માટે અકિંચિત કર અને પોતા માટે અહિત કર. આ એક કેવળ જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા ની દ્રષ્ટિ વગર, મહિમા વગર, શ્રદ્ધા વગર. ગઈકાલે આપણે સુસિદ્ધ કર્યું હતું, ઘણા હલ્લી ગયા હતા. ગઈકાલે સુસિદ્ધ કર્યું હતું, સ્વભાવની મહિમા કેવળ જ્ઞાન સ્વભાવી આત્માની મહિમા વગર આપણે અનંત વાર મુનિ દીક્ષા ધારણ કરીને ગ્રેવિકમાં ગયા. સુસિદ્ધ કર્યું હતું, યાદ છે? ગઈકાલનું પ્રકરણ યાદ છે ને? સુસિદ્ધ કર્યું હતું કર્ણા નિયોગ થી કે આપણે કઈ તો દઈએ છે, ગાય તો લઈએ છે. મુનિ વ્રત ધાર અનંત બેર ગ્રેવિકો પજાયો પેન જ આત્મ જાન બિના સુખ લેશ ન પાયો. તો મુનિવ્રત ધાર અનંત વાર ગ્રેવિક ઉપજાર. ઘણા એમ કે શું ફેંકા ફેંકી કરો છો, અનંતવાર ગ્રેવિક કોઈ કેવી રીતના, અનંતવાર અનંતવાર કેવી રીતના જાય? કરવાની યોગ સિદ્ધ કરે છે કે મુનિવ્રત ધારણ કરીને તું અનંતવાર ગ્રેવિક ઉપજાયો. કરું સિદ્ધ? બોલો, કાલનું રિવિઝન થઈ જશે. ઘણા કહેતા હતા પાછું લેજો, થોડું હાર્ડ પડ્યું તું. સોળ સ્વર્ગ છે ને, આપણે ભૂ પરાવર્તન થી આખી વાત સિદ્ધ કરી હતી. સોળ સ્વર્ગ છે તો સોળમાં સ્વર્ગનું ઉત્કૃષ્ટ આયુ કેટલું કીધું તું? અરે સોળમાં સ્વર્ગનું 33 આગળ તો ક્યાં ઉપર? સોળ સ્વર્ગની ઉપર નવ ગ્રેવિક, નવ ગ્રેવિકની ઉપર આવશે આ તત્વાર સૂત્રમાં બધું આવશે. નવ ગ્રેવિકની ઉપર નવ અનુદિશ, એની ઉપર પાંચ અનુત્તર. તો ઉત્કૃષ્ટ દેવનું આયુ 33 આગળ. હું તો સોળમાં સ્વર્ગની વાત કરું છું. 22 આગળ, વેરી ગુડ. જગન્ય 10,000 હા ને, જગન્ય 10,000 પણ ઉત્કૃષ્ટ 22 સાગર. બરાબર છે? ત્યાં 16 સ્વર્ગ પૂરા થઈ ગયા. અમે સિદ્ધ કરું, તમને સુસિદ્ધ કરીને બતાવીશ કે અનંતવાર મુનિવ્રત ધારણ કરીને ગ્રેવિકમાં આપણે બધા ઉત્પન્ન થયા છે. અનંતવાર પોઈન્ટ સમજાય છે? તો 22 સાગર થઈ ગયા. હવે 22 સાગર એક સમય, 22 સાગર એક સમય થી લઈને ગ્રેવિકનું આયુ ચાલુ થાય છે. અને ક્યાં સુધી લઈ ગયા આપણે? 31 સાગર સુધી. કારણ કે 9 ગ્રેવિક છે, 22 સાગર થી લઈને 23 સાગર એક ગ્રેવિક. એવી રીતના 9 ભાગ કરશો ને, 9 ગ્રેવિક, તો એક એક સાગર નું એક એક ગ્રેવિક નું આયુ છે. તો થઈ ગયા કેટલા? થયા 31 સાગર. તો 22 સાગર અને 31 સાગર માં કેટલા સાગર આવ્યા? 9 સાગર આવ્યા. સમજાયું કે હાર્ડ પડ્યું? 9 સાગર. 22 સાગર થી 31 સાગર ની વચ્ચે કેટલા સાગર? 9 સાગર. બરાબર છે? હવે ભવ પરાવર્તન જયારે જીવ કરે છે, ભવ પરાવર્તન, તો આપણે ગઈકાલે વાત કરી હતી ને, હવે આ એક આપણે બાજુમાં મૂકી દઈએ અને ભવ પરાવર્તનની વાત ચાલુ કરીએ તો 10,000 સાગર નું મિનિમમ આયુ દેવનું. હવે દેવ ભવ પરાવર્તન કેલ્ક્યુલેટ કેવી રીતના કરશો? બોલો ચંદ્રેશભાઈ. 10,000 સાગર નું મિનિમમ આયુ, 10,000 સાગર નું મિનિમમ આયુ. તો 10,000 સાગર માં સાંભળજો ધ્યાનથી, 10,000 સાગર માં જેટલા સમય છે, કેટલા સમય આવશે 10,000 સાગર માં? સાગર 10,000 ફીલ કરો, ખાલી આંકડા બોલવાના નથી. 10,000 સાગર. એક સાગર ની વાત કરી હતી આપણે એક દિવસ બોર્ડ ઉપર. તો 10,000 સાગર માં કેટલા સમય? બોલો. હવે એમ સમજો કે 10 કરોડ સમય છે. 10 કરોડ સમય, 10 કરોડ સમય ઇમેજિન માં. તો 10,000 સાગર માં જેટલા સમય છે એટલી વાર, 10 કરોડ સમય હોય એમનો તો 10 કરોડ વાર 10,000 સાગર નું આયુ લઈને દેવ પર્યાય માં ઉત્પન્ન થશે, એનું દેવ પરાવર્તન ચાલુ થયું. સમજાયું? 10,000 સાગર માં જેટલા સમય છે એટલી વાર એ જીવ દેવ પર્યાય લઈને એ દેવ ગતિમાં ઉત્પન્ન થશે. આટલું થઈ ગયું? 10,000 સાગર માં જેટલા સમય છે એટલી વાર એ દેવ ગતિમાં ઉત્પન્ન થયો. 10,000 વર્ષ, સોરી સોરી સોરી, સાગર નહીં, વર્ષ વર્ષ, 10,000 વર્ષ. જગન્ય આયુ 10,000 વર્ષ છે, 10,000 વર્ષ અને 33 સાગર, સોરી 10,000, પણ તો પણ 10,000 વર્ષ એ કઈ લે, તમે કહો 10,000 વર્ષ છે, 10,000 સાગર નથી. 10,000 વર્ષ ઇઝ ઓલસો ક્વાઇટ અ બિગ ટાઈમ. 10,000 વર્ષ, 10,000 વર્ષમાં જેટલા સમય છે એટલી વાર દેવ પર્યાય, 10,000 વર્ષમાં જેટલા સમય એટલી વાર દેવ પર્યાયમાં 10,000 વર્ષનું આયુ લઈને ઉત્પન્ન થશે. થઈ ગયું? હવે 10,000 વર્ષ
એક સમય બરાબર છે દેવ પર્યાયમાં ગયો. પછી 10,000 વર્ષ બે સમય, 10,000 વર્ષ ત્રણ સમય, એમ કરતા કરતા દેવ પર્યાયમાં જાય છે. અને પછી શું આવશે? ગ્રેવિકનો કાળ આવશે ને, ગ્રેવિકનો કાળ. તો ગ્રેવિકનો જે કાળ આવશે એ ચાલુ થશે ક્યાંથી? 22 સાગરથી. તો 22 સાગરથી લઈને 31 સાગરમાં 9 સાગરનો જેટલો કાળ છે એમાં જેટલા સમય છે, હવે સ્થિત થઈ ગયું ને, કેમ કે એક એક સમય વધતો વધતો જન્મ લે છે, તો એમાં જેટલા સમય છે 9 સાગરમાં જેટલા સમય છે એટલી વાર એ નવ ગ્રેવિકમાં ઉત્પન્ન થાય છે. એનો મતલબ એટલી વાર એ મુનિ અવસ્થા ધારણ કરે છે, કારણ કે મુનિ અવસ્થા વગર, દ્રવ્યલિંગ વગર, પીછી કમંડળ વગર તો કોઈ ગ્રેવિકમાં ઉત્પન્ન નહીં થાય. સિદ્ધ થયું અનંતવાર. 9 સાગરમાં જેટલા સમય, કેટલા સમય? અનંત સમય. તો એટલી વારે ગ્રેવિકમાં આવ્યો. અને ક્યાંથી આવ્યો? તો કે મુનિ વ્રત ધારણ કરીને. હવે એનાથી શું સિદ્ધ થયું? એનાથી શું સિદ્ધ થયું કે એટલી વારે મનુષ્ય બન્યો, પુરુષ પર્યાયમાં આવ્યો, જૈન કુળ મળ્યું, અને એટલી વાર મંદ કેશાય રૂપે પરણીને મુનિ અવસ્થા ધારણ કરીને પોતાના આત્માના અવલંબન વગર માત્ર ક્ષયોક્ષમ જ્ઞાન અને જડની ક્રિયામાં એકત્વ કરીને આપણે અનંતવાર મુનિ અવસ્થા ધારણ કરી. હલી જઈએ અંદરથી, એક સ્વભાવના અવલંબન વગર આપણે મુનિ અવસ્થા અનંતવાર ધારણ કરીને 9 ગ્રેવિકમાં ગયા. અનંતવાર એક એક જીવ, કારણ કે એક એક જીવને પરાવર્તન અનંત કહી રહ્યા છે. કહી રહ્યા છે કે નહીં બોલો? અનાદિકાળથી પરાવર્તન કરી રહ્યા છે. આઉટ ઓફ વિષય નથી ગઈ, આ કેવળ જ્ઞાનની મહિમામાંથી આ વાત આવી. આ કેવળ જ્ઞાન સ્વરૂપની મહિમામાંથી આ વાત આવી કે કેવળ જ્ઞાન સ્વરૂપની મહિમા નથી, કેવળ જ્ઞાન કાર્ય પરમાત્માની મહિમા નથી, તો કારણ પરમાત્માની મહિમા ક્યાંથી આવશે? આપણને મહિમા ગેઓની છે, સ્વયંક્ષમ જ્ઞાનની છે, પર ગેઓની છે, ઇન્દ્રિયના વિષય ભોગોની છે. અરે તને મહિમા કરવી હોય 12માં પણ તો તું દેહશાસ્ત્ર ગુરુની મહિમા કર. તું એના આજુબાજુ રે, તું એના સાનિધ્યમાં રે, તું એના સત્સંગમાં રે, તું ઉપયોગ તત્વ નિર્ણયમાં લગાડ, તો જઈને આગળ તત્વની અનુભૂતિ થશે. આટલું સમજાયું? જો હવે લાસ્ટ પ્રકરણ છે, પૂરું કરું છું, એના પછી આપણે ક્લાસ પૂરો કરીએ, સમય થઈ ગયો છે. હવે અહીંયા બહુ એક સરસ પ્રકરણ આપ્યું છે કે તમે શું વાત કરો છો, ભૂતકાળની પર્યાય, ભાવિની પર્યાય, બધી પર્યાયોને કેવળ જ્ઞાની જાણે જાણે, પણ ભૂતની પર્યાય તો ગઈ, એની તો ઉપસ્થિતિ જ નથી. ભાવિની પર્યાયનો સદભાવ જ નથી. વર્તમાનની પર્યાયને જાણે તો બરાબર છે, પણ ભૂત ભાવિ અને વર્તમાન ત્રણેયની પર્યાયને, ત્રણેય કાળની પર્યાયોને જાણે એ વાત કેવી રીતના સિદ્ધ કરો છો? તો એ બધી વાતો અહીંયા બહુ સરસ રીતે સિદ્ધ કરી છે. તો કે ભાઈ, એક અપેક્ષાએ ભૂતકાળની પર્યાયનો વ્યય થયો, એક અપેક્ષાએ ભાવિની પર્યાયનો વ્યય થયો. પોઈન્ટ સમજાય છે? પણ અહીંયા શું લખ્યું છે ખબર છે? શું શબ્દનો પ્રયોગ કર્યો છે? તમે 5-11માં જુઓ, 5-11માં લાસ્ટ શબ્દ છે 511 નંબરનું, અત્યંત ભાવ નથી થયો એનો. કોનો? ભૂત અને ભાવિની પર્યાયોનો. તો ગુરુદેવ સિદ્ધ કરે છે કેવી રીતના? કે ભૂતકાળની પર્યાય દ્રવ્યમાં યોગ્યતા રૂપે પડી છે, અને ભાવિની પર્યાય દ્રવ્યમાં શક્તિ રૂપે પડી છે. અને કેવળ જ્ઞાની અસહાય છે, કેવળ જ્ઞાની નિરપેક્ષ છે, કેવળ જ્ઞાનીને કોઈનું અવલંબન નથી કે પર્યાય હોવી જોઈએ તો જાણે. વિનષ્ટ પર્યાય અને અનુત્પન્ન પર્યાય, બે શબ્દ આવ્યા, વિનષ્ટ પર્યાય અને અનુત્પન્ન પર્યાય, એ બે પર્યાયોને કેવળ જ્ઞાની જાણે છે, કારણ કે કેવળ જ્ઞાની નિરપેક્ષ છે. અને હજી એક વાત કેમ જાણે છે? કારણ કે પર્યાયો ક્રમબદ્ધ છે, એ પર્યાયો નક્કી છે, એ પર્યાયો ફિક્સ છે. જે થઈ ગઈ એ થવા યોગ્ય થઈ ગઈ, જે થવાની છે એ નક્કી છે, જે થઈ રહી છે એ પ્રગટ છે, અને એ ક્રમબદ્ધ ફિક્સ છે, એ સ્વયં સિદ્ધ છે, એ અનાદિ અનંત છે, એ સ્વયં ભૂ છે. એટલે એ પર્યાયોને, પર્યાયો સહિત દ્રવ્યોને કેવળ જ્ઞાની જાણે છે. સમજાય છે કે આઈનો ખ્યાલ આવે છે ને? વાત પૂરું કરું છું. શું વાત આવી અહીંયા સમજાયું? જીસ પદાર્થ કા નાશ હો ચુકા હૈ, જો પદાર્થ અભી ઉત્પન્ન નહીં હુઆ હૈ, ઉસે કેવળ જ્ઞાન કેસે જાણ સકતા હૈ? તો પછીનો આન્સર આવ્યો કે કેવળ જ્ઞાન નિરપેક્ષ હોને સે બાહ્ય પદાર્થોની કેવળ જ્ઞાનને અપેક્ષા નથી. અરે કેવળ જ્ઞાન તો આપણે વાત મનમાં કરીએ, આપણા મતિશુદ્ધ જ્ઞાનમાં પણ 10 વર્ષ પહેલાની વાત નથી હોત? અરે ભૂલો, 10 વર્ષ પહેલા કઈ વાત થઈ હોય, કઈ પ્રસંગ મહિનો હોય, કઈ ગયા હોય, કઈ જોયું હોય તો યાદ નથી આવતું, યાદ નથી રહેતું? બરાબર રહે છે.
ન યાદ રાખવાવાળું તો 10 દિવસ પહેલા શું સ્વાધ્યાયમાં આવ્યું હોય કદાચ આપણે ભૂલીએ, પણ 10 વર્ષ પહેલા 10 દિવસ પહેલા કોઈ કે કઈ શું કીધું હોય ને શું ઘટના ઘટી હોય ને કઈક થયું હોય તો એ તો વાતો ભૂલાતું જ નથી, આ તો ભૂલાતું જ નથી, આ તો ભૂલાતું જ નથી. અને અહીંયાથી બહાર નીકળીએ તો જીવો એમ કહેતા હોય કે હવે યાદ રહેતું નથી, હવે યાદ નથી રહેતું, શું યાદ નથી રહેતું ને શું ભૂલાતું નથી એનો નિર્ણય કરજો. જે ભૂલવા યોગ્ય છે એને ભૂલો અને જે યાદ રાખવા યોગ્ય છે એને યાદ રાખો. કારણ કે ગઈકાલે આપણે ચર્ચા કરી હતી લબ્ધ જ્ઞાન, અને એ લબ્ધ જ્ઞાન માંથી ઉપયોગ કોને જાણવામાં લાગે છે, અને જેને જાણવામાં લાગશે, રૂચિપૂર્વક જેને જાણશે, ઉપયોગ આત્મક જ્ઞાન જ્યાં લાગશે ધારણામાં એ વાત જવાની છે. બહુ સોલિડ છે ધારણામાં એ વાત જશે જે રૂચિપૂર્વક ઉપયોગાત્મક જે વિષય બન્યો છે. કેટલા બધા ઉદાહરણ કરે લીધા હતા, દુકાન હોય 500 આઈટમ હોય, 500 આઈટમ ના એમઆરપી, રિટેલ પ્રાઇસ, હોલસેલ પ્રાઇસ, આ પ્રાઇસ, વેચવાનો પ્રાઇસ, લેવાનો પ્રાઇસ, આપવાનો પ્રાઇસ, આ ડિસ્કાઉન્ટ, આ બોલો, નામ સહિત બધી આઈટમો યાદ હોય છે કે નહીં બોલો. અરે બોલો, રૂચિપૂર્વક ઉપયોગ લાગ્યો છે, રૂચિપૂર્વક એ ધંધામાં વ્યાપારમાં એ આઈટમોને જાણવા રૂચિપૂર્વક લાગ્યો છે તો બરાબર યાદ રહેશે કે નહીં બોલો. રૂચિપૂર્વક એ પોલિટિશિયનના નામો કેટલા ગજબ ગજબના બધા નામો, એ બધા બરાબર યાદ રહે કે આ પોલિટિશિયનનું આ નાનું આ નાનું, ખબર નહીં શું એનો ઉદ્ધાર થઈ જવાનો છે જાણવાથી, તો પછી કેવી રીતે જાણે ને પોતે જાણે. પણ ના જાણું તો નોલેજ, જનરલ નોલેજ તો જોઈએ, જનરલ નોલેજ તો જોઈએ, જનરલ નોલેજ તો જોઈએ. તું આનું નોલેજ કરને ભાઈ, તને અવસર મળ્યો છે, તક મળ્યો છે, ઉપયોગ મળ્યો છે, મન મળ્યું છે, વિચાર કરવાની સામર્થ્ય મળી છે, ઇન્દ્રિયો મળી છે, સુખી સુવિધાઓ મળી છે, અનુકૂળતા મળી છે, અવસર મળ્યો છે, જીવવાની મળી છે. અરે એક એક અક્ષર કોતરી કોતરીને આચાર્ય દેવે કેવી રીતના આ તાડપત્રો પર ગાથાઓ ટીકાઓ રહસ્ય લખ્યા છે એની આપણને મહિમા આવી જોઈએ ભાઈ. ઉપયોગ પૂરેપૂરો જીવવાણીના અધ્યયનમાં લાગવો જોઈએ તો કઈક આગળ જઈને ધારણામાં વાત જશે, એ સંસ્કાર લઈને જશું. અહીંયા કાર્ય નહીં થયું હોય તો આગળ કાર્ય થશે, ઉપર છલ્લું વાંચ્યું ને સાંભળ્યું અને સંભળાયું હશે તો કઈ કામ નથી આવવાનું. સિદ્ધ થઈ ગઈ ને વાત, મુનિ અવસ્થા ધારણ કરીને અનંત પર ગ્રહિક ઉપજાયો તો આ તો શું છે બોલો. ગુરુદેવ કહે છે ને શુભ ભાવને ઠેકાણા નથી, અશુભમાં પડ્યો છે, અરે ઇન્દ્રિયનો વિષય ભોગવવા પડ્યો છે તો તું ક્યારે આવશે આમાં. ભાવ તો પતી જશે, આંખ તો મીચાઈ જશે, આયુ તો પૂર્ણ ક્યારે થઈ જશે ખબર છે, નક્કી છે પણ ખબર નથી ને. કોના ભરોસે બેઠા છે કો, ક્યાંથી સુખ મેળવવા માંગે છે કો, ક્યાંથી મળવાનું છે કો. અરે સુખ શાંતિ આનંદ થી લબાલબ આત્મા છે એને જો ને ભાઈ, એની દ્રષ્ટિ કર ને ભાઈ, એનો લાભ અંદરમાં લાગવો છે કે મારા આત્માના અનુભવમાં મને અપાર લાભ છે અને પરલક્ષમાં મને અપાર નુકસાન છે. કોણ સમજાય છે? તો આ પ્રકારે કેવળ જ્ઞાનની અદભુત અદભુત ચર્ચા આવી છે. અને પછી લાસ્ટ પ્રકરણ કે એક સાથે કેટલા જ્ઞાન હોય, વેરી ગુડ, અરે વાહ, કોને હોય 4 જ્ઞાન એક સાથે, કોને હોય? ભાવલિંગી મુનિરાજ, કયા કયા? મતિ, શ્રુત, અવધિ અને મન પર્યાય, બરાબર. 3 હોય તો, અરે વાહ, વેરી ગુડ. 3 હોય તો મતિ, શ્રુત, અવધિ, યા તો મતિ, શ્રુત, મન પર્યાય. 2 હોય તો મતિ અને શ્રુત, અને 1 હોય તો, વેરી ગુડ, બરાબર. તો 1 સારું કે 4 સારા? 4 ઓપ્શન સારા ને, 1 સારું કે 4 સારા? સમજાય છે, ખ્યાલ આવે છે. દેવગતિના જીવોને કેટલા જ્ઞાન હોય? 3, વેરી ગુડ. કયા કયા? તો ત્યાં 4 થઈ શકે ને, હોય 3 પણ 4 થઈ શકે ને, હોય 3 એની ક્યાં ના છે પણ 4 થઈ શકે ને, ન થાય. કેમ? કારણ કે મન પરે જ્ઞાન તો નરકમાં શું વાત, નારકીને 3 જ્ઞાન અને આપણને? ઓ તો કોણ મોટું, નારકીને 3 અવધિક જ્ઞાન સહિત, અરે વાહ. એવું કઈ જરૂરી નથી નારકીને કુ અવધિ હોય, તમને દ્રષ્ટિ નારકી અને શું અવધિ પણ હોય, એને શું અવધિ પણ આવશે આગળના સૂત્રમાં, એને શું અવધિ પણ હોય શકે. તો બોલો, તો હવે બોલો જલ્દી, એટલે શું નિર્ણય શું લીધો, નરક સારું કે પોઈન્ટ સમજાય છે. જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા પોતાનું સ્વદ્રવ્ય ક્ષેત્ર કાળ સિવાય, પોતાના સ્વચતુષ્ટ સિવાય, પોતાની મર્યાદા પોતાના બંધારણ સિવાય બીજે ક્યાંય ખરેખર ગયો નથી, જતો નથી. અને કદાચ ક્ષેણિક રાજાને સમોષણ માં આવીર ભગવાનને પૂછ્યું, ચેલના રાણીએ પૂછ્યું, વાઈફ હંમેશા હસબન્ડનું પૂછતી હોય છે ને, પોતાનું તો નહીં, મારા હસબન્ડ ક્યાં જવાના છે, એવું ચેલના રાણીએ પૂછ્યું મહાવીર ભગવાનના સમોષણમાં ક્ષેણિક રાજા માટે. આ ક્ષેણિક નો જીવ ક્યાં જશે? તો મહાવીર ભગવાનની વાણીમાં આવ્યું, શું આવ્યું બોલો? લેખાભી તમને પૂછવાની હોય તો શું પૂછજો, મને કેજો પછી, હે? અરે અંગતમાં કેજો, કઈ વાંધો નહીં. તો પૂછ્યું કે ક્યાં જવાના છે ક્ષેણિક મહારાજા? તો સમોષણમાં ભગવાનની વાણીમાં આવ્યું કે નરકમાં જવાના. વિચાર કર, સાતમે નરકમાં નહીં, નરક પહેલા, નરકમાં જવાના. ક્ષેણિક મહારાજા લંચ માત્ર પણ ચલાયમાં નથી થયા. કોને કીધું નરકમાં જવાનો છું? પણ સમજાય છે, અરે હું તો મારા સ્વક્ષેત્રમાં, એટલે વાણીમાં જે આવ્યું એ તો અપેક્ષા બરાબર સમજો, પરંતુ અંદરનું જોર, સમ્યક દર્શનનું જોર કે હું તો મારા સ્વક્ષેત્રમાં. આજે જીવ નરકમાં છે, જીવ નરકમાં, એ જીવ અહીંયા આવશે, એ જીવ આજે સંયોગમાં વૈકરિક શરીર, અશુભ વૈકરિક શરીર, અને થોડા જ કાળમાં સંયોગમાં પરમોધારિક શરીર. પરમોધારિક શરીર વિચાર કરો, ક્યાં વૈકરિક શરીર, ક્યાં પરમોધારિક શરીર, ક્યાં સાતાનુદય, ક્યાં ઉત્કૃષ્ટ સાતાનુદય, ક્યાં અવસ્થા નારકીની, ક્યાં અરિહંત અવસ્થા, ક્યાં તીર્થંકરની અવસ્થા, તીર્થની સ્થાપના કરશે, સમોષણ કઈ વિચારશે? અરે એ જીવ મોક્ષ જાય એની પહેલા તો સભામાં બેસેલા કેટલાય જીવો મોક્ષ હોય. આગળ આ કાળમાં સૌથી પહેલા મોક્ષ કોણ ગયું? સૌથી પહેલા મોક્ષ કોણ ગયું? સૌથી પહેલા ભગવાન કોણ ગયું? જલ્દી ચલો, મારે સોલ સાઇન્સમાં વાત કરવાની છે, તમને કહી દઉં, થોડોક માલ આપી દો ને અહીંયા પણ બોલો જલ્દી. સૌથી પહેલા બે પ્રશ્ન છે, સૌથી પહેલા મોક્ષે કોણ ગયું ને સૌથી પહેલા ભગવાન કોણ ગયા? હોમવર્ક આપું, વિચારીને આવશો, જલ્દી બોલો. 1 કલાક ને 11 મિનિટ થઈ ગઈ, જલ્દી મારે 15 મિનિટ નથી કરવી, બોલો જલ્દી. સૌથી પહેલા ભગવાન બન્યા, સૌથી પહેલા કેવળ જ્ઞાન થયું આદિનાથ ભગવાનને, અને સૌથી પહેલા મોક્ષ ગયા એમના પુત્ર અનંત વીર્ય. મોક્ષ કેટલા બધા જીવો વયા ગયા એમની પહેલા? આદિનાથ ભગવાન હજી અરિહંત અવસ્થામાં છે અને એમના પુત્રો મોક્ષે વયા ગયા. પોઈન્ટ સમજાય છે? પણ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ તો આદિનાથ ભગવાનને થઈ, કારણ કે તીર્થની સ્થાપના કરવા વાળા આપણા પ્રથમ તીર્થંકર આદિનાથ ભગવાન છે. બોલો આદિનાથ ભગવાન કી. નિજ નિધિ નિજ મે બતાઈ, યહ અનંત ઉપકાર હૈ इस के लिए जिन वाणी नाथ वंदना शत बार, इस के लिए जिन वाणी मात વંદના શતબા. બોલો ભક્તોને મૌન ઇન્દ્રામાંથી જગાવનારી, સમતા રસનું પાન કરાવનારી, અને કાનમાં નિત્ય બોધિની દ્વાદશાંગી પરમ ઉપકારી જીવાણી માતનો.